ano, ay at pasitiba mo siya siya. Ban mo, nana ni Kriya, nisaya ni Dewa, nimita ni Upadan, guru ano si siya, matati ni Atmati, Ignacio ano sada pa din, first Vivechan, ano varnan, परम कृपा देवे आत्मसिद्धि शास्त्र में कहे आत्मसिद्धि वाचन अपने वारंवार करिए छे ते माटे ज्ञानी पुरुषो आपने धन्यवाद आपे छे पण ज्ञानीओने पूछू के कई मर्म समझ्या कूट रहस्य ध्यान में आव्यु जीवन ना प्रश्न उकेलाया आत्मसिद्धि ना अंत में शिष्य गुरुदेव ने कहे छे के प्रभु आपे जे वर्णन कर्यु तेथी मारा अंतर में समाधान थयु વેદાંતમાં સટ સંપત્તિનું વર્ણન આવે છે સમ તમ પ્રતિક્ષા શ્રદ્ધા ઉપરી અને સમાધાન એમાં સમાધાન ના છેલ્લું સૂત્ર ઉપરતી અને સમાધાન એમાં સમાધાન છેલ્લું સૂત્ર છે જેના ચિત્તમાં ટેન્શન નથી જેના ચિત્તમાં ખેંચતાણ નથી જેના ચિત્તમાં તર્ક વિતર્ક નથી જેના ચિત્તમાં વાદ વિવાદ નથી જેના ચિત્તમાં શંકા નથી સંદેહ નથી મૂંઝવણ નથી જેના ચિત્તમાં વિપરીત નથી તેને કહેવાય છે સમાધાન વ્યવહારમાં ઝઘડો ચાલતો હોય અને સમાધાન થાય એનો આહલાદ મોઢા પર દેખાય છે તો આધ્યાત્મિક સમાધાન થાય તેનો આનંદ મોઢા પર દેખાય નહીં જ્ઞાની પુરુષ કહે છે કે વ્યવહારના સમાધાનમાં તો ઘણા થયા પણ આધ્યાત્મિક સાધનામાં જે તારી મૂંઝવણ છે તેનું સમાધાન થયું જે દિવસે એ સમાધાન થશે તે દિવસ આપણા માટે દિવાળી તે દિવસ આપણા માટે બેસતું વર્ષ હશે એ દિવસ આપણા માટે આનંદનો ઉત્સવ હશે
જે કઈ સમસ્યાઓ છે તે યથાર્થપણે જેમ છે તેમ સમજી લઈએ તમે શું માનો છો અને તમે શું કરો છો તે બહુ મહત્વનું નથી હું શું માનું છું અને શું જાણું છું અને હું શું કરું છું તે પણ બહુ મહત્વનું નથી પણ જ્ઞાની શું કહે છે તે મહત્વનું છે અંતિમ સુપ્રીમ ઓથોરિટી તમે પણ નથી અને હું પણ નથી અંતિમ ઓથોરિટી જ્ઞાની છે અને જ્ઞાની એમ કહે છે કે અમારા માટે સુપ્રીમ ઓથોરિટી તીર્થંકર પરમાત્મા છે અર્યન તીર્થંકર પરમાત્માના મુખમાંથી પ્રગટ થયેલ ગણધર ભગવંતોએ રચેલ દ્વાદશાંગ રૂપ સરળ શાસ્ત્રોને હું નમસ્કાર કરું છું આ શબ્દો વિતરાગ પરમાત્માના મુખમાંથી નીકળ્યા છે આ તેના રેંગી પેંગી રાજકારણી કે ધંધાધારી નથી પણ જેમના અંતે પણ રાગ દ્વેષ કે મોહ નથી તેમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે શબ્દ વગર નહીં ચાલે પણ શબ્દ જ સમસ્યા પેદા કરે છે આનંદજી એ કહ્યું છે ગગન મંડળ ને ગોવા નિયાણી ધરતી દૂધ જમાયા માખન સાસો વિરલા પાયા સાસ જગત ભરમાયા તીર્થંકર દેવની વાણી અમૃત છે ગગન મંડળ ને ગોયા નિયાણી જગતમાં તીર્થંકર દેવની વાણી પ્રગટ થઈ તીર્થંકર દેવની વાણી રૂપ ગાય વિયાણી ધરતી દૂધ જમાયા અને સંતોએ દૂધની જમાવટ કરી અને પછી વલોનું કર્યું સાહેબ મજા એવી થઈ ગઈ છે કે માખણ સાસો વિરલા પાયા સાસ જગત મેં ભરમાયા માખણ તો સંતો લઈ ગયા એમણે ચોરીને લીધું નથી પણ એમણે સમજાયું કે માખણ લેવા જેવું છે સાસ લેવા જેવી નથી આપણને એમ સમજાયું છે કે લેવા જેવી સાસ જ છે ને માખણ સામું જોવા જેવું નથી પહેલાના કાળમાં ઘણા લોકોના ઘરમાં વલોણા હતા શેરીઓમાં કહેવા નીકળે કે સાસ લેવા આવજો કોઈ માખણ લેવા આવવાનું આમંત્રણ આપતું નથી સાસ આપવાની ચીજ છે માખણ રાખવાની ચીજ છે માખણ શાસ તો વિરલા પાયા માખણ વિરલાને જ મળે છે
વગર નહીં ચાલે શબ્દના આશ્રય વિના કામ નહીં થાય ખ્યાલ વગર કેળાને રાખશો એ રીતે આખી વખતે ખ્યાલને કરવી પડે છે રત્નાગીરી કેરી એ જામનગર પહોંચે કેરીનો રસ અંદર કેવી રીતે રહેતો હશે ખ્યાલ ન હોય તો રસ જોડાઈ જાય. કુદરતની વ્યવસ્થા તો જુઓ, ઉપર ખ્યાલ, અંદર રસ, અને ઉપર ભૂજ પણ ખરું. આ અદભુત પેકિંગ જોયું, તમને બરાબર ખબર છે કે આ રસ કાઢી લેવાનો અને ઉપરની ખ્યાલ ફેંકી દેવાની. ખ્યાલ જોઈએ ખરી, પણ ખ્યાલ કામમાં આવતી નથી. ખ્યાલ વગર રસ વહેશે નહીં. શબ્દ એ ખ્યાલ જ્ઞાન અમૃત છે, રસ છે, શબ્દને ખોલવા પડશે.
બસ ગાથાની શરૂઆતની અંદર મુનિશ્રી આપણને ગાથાના અર્થમાં ક્રિયાજળ કોને કહેવાય એના ત્રણ લક્ષણો કયા 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 વસુબેન? એક પદ્ધતિસર બોલો ને, કે પેલું એ કે જે બાહ્ય ક્રિયામાં જ રાચી રહ્યા છે દિવસ તે રાત, આખો દિવસ એક ક્રિયા મૂકીને બીજી લીધી, બીજી મૂકીને ત્રીજી, એમાં જ રાચે માચે છે. એક બીજું અંતર કઈ ભેદાયું નથી, એટલે જે ક્રિયાના ભાવરૂપે અંતઃકરણમાં પરિવર્તન આવવું જોઈએ, રૂપાંતર થવું જોઈએ, એ કંઈ થયું નથી. એ દયા દયા બોલે પણ એના અંતઃકરણમાં દયા ન હોય, કરુણા કરુણા બોલે પણ એના અંતરમાં એવો કોઈ ભાવ ન હોય. અંતર ભેદાયું નથી. શબ્દ છે એ બાણ જેવા છે, શબ્દની પાછળ એક ભાવ છે, એ ભાવ નથી પકડાયો તો શબ્દનો કંઈ અર્થ નથી. જેમ આપણે કોઈને શબ્દથી તો કહીએ કે આવો પધારો, ભાવ નથી. એવા લૌકિક વ્યવહાર થાય છે. અહીંયા પણ આટલી બધી ક્રિયાઓ કરવા છતાં એ ક્રિયાઓના પરિણામે અંતઃકરણની અંદર જે ભાવધારા પ્રગટવી જોઈએ, એ ભાવધારા વિતરાગતાની ધારા, ભક્તિની ધારા, વિરક્તતાની ભાવા ધારા, મોહ તૂટવાની ધારા, એ પ્રગટતી નથી. એ ક્રિયાથી ભગવાનનું પૂજન કરે, સ્તવનો ગાય, ચૈત્ય વંદન કરે, ગુરુભક્તિ કરે, તીર્થયાત્રાએ જાય, ક્રિયા કેટલી બધી થાય પણ પ્રત્યેક ક્રિયા દ્વારા કંઈ ને કંઈ ભાવધારાની અંદર જ એ શબ્દો હોય છે, પણ એનું એને કંઈ સ્પર્શ થતો નથી. અને ત્રીજું જ્ઞાન માર્ગ નિશ્ચિત થાય. એ બધું વાંચીને શું કરું છું? ચોપડા આપણે શું કામ છે? એવું બધું જાણીને શું કરું છું? ક્રિયા કરો એટલે મોક્ષ થઈ જશે. આ ત્રણ લક્ષણ ક્રિયાજળના કીધા. અને એને જ કહ્યું કે આ સાધનાનું રહસ્ય છે, જીવનના પ્રશ્નો છે આ બધા. અને પ્રશ્નો મુનિશ્રીએ તો કેટલા બધા મૂક્યા છે, બંધ, મોક્ષ, જ્ઞાન, ક્રિયા, નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, ગુરુ, શિષ્ય, આત્માર્થી, મતાર્થી, બધા જે કંઈ પ્રશ્નો છે બધા મૂકી દીધા. આ બધી જીવનની સમસ્યાઓ છે. પણ જેમ વેદાંતની અંદર કહ્યું કે છેલ્લે સડ સંપત્તિ એટલે છ ગુણ પ્રાપ્ત કરવાના છે કે જેનાથી જીવની પાત્રતા થાય, એમાં એક ગુણ છે સમાધાન. બધા પછી છેલ્લું આવે છે શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, ઉપરતિ અને સમાધાન. ઉપરતિ એટલે સંસારથી ઉદાસીન થવું, રતિભાવ શાંત થવું, એને ઉપરતિ કહેવાય. ઉપશમ આપણે ઉપશમ કહીએ, ઉપરામ કહીએ એમ. અને પણ છેલ્લે સમાધાન. આ બધું થયું, વૈરાગ્ય આવ્યો પણ સમાધાન જીવનમાં ન આવ્યું. વિરક્તિ આવી, સંસાર છોડીને ચાલી નીકળો પણ સમાધાન નથી. શેનું સમાધાન નથી? તો કે છે આ જે અધ્યાત્મ માર્ગનું સૂત્ર છે જે આત્માનું, એ બાબતમાં એને તર્ક વિતર્ક, વાદ વિવાદ, શંકા આશંકા, સંદેહ મૂંઝવણ, વિપરીત ભાવ નહીં, આવું કોઈ સમાધાન એને આવ્યું નથી. જેથી સમાધાન થશે તે દિવસે કે છે આપણો ઉત્સવનો દિવસ ગણો, એવી આપણી દિવાળી કહેવાય. અને અહીંયા સમસ્યાઓ કઈ છે એ સમજી લેવું જોઈએ. પણ સમસ્યા ગમે તે હોય, સમસ્યાનો આખરી ઉકેલ કોણ એના તીર્થંકર. એટલે આ વાત આવે કે છેલ્લી ઓથોરિટી, સુપ્રીમ ઓથોરિટી, એટલે હું શું સમજુ છું, હું શું માનું છું, મારું શું માનવું છે, અમે શું વાંચ્યું છે, એ બધું ભૂલી જાય. કૃપાળુ દેવે આ વાતને એક જ શબ્દમાં કીધી કે જેને કંઈ પણ પ્રાપ્ત કરવું છે એને હું કઈ જાણતો નથી, આવો દૃઢ નિશ્ચય કરવો પહેલા વહેલા. એટલે સ્વની માન્યતા, સ્વચ્છંદ, અહમનો આગ્રહ, એ બધું પહેલા તૂટી જવું જોઈએ. કારણ જ્ઞાની શું માને છે, જ્ઞાની શું કહે છે, એ જ મહત્વનું છે. હું શું માનું છું એ મહત્વનું નથી. મારી શું માન્યતા છે, મારો શું અભિપ્રાય છે, મારું શું અનુમાન છે, એ મહત્વનું નથી. એટલે અહીંયા કહે છે, આપણે જ્યારે જ્ઞાન પંચમીની પૂજા હોય, શાસ્ત્રો મુકાયા હોય, ત્યારે શાસ્ત્રકારોની ત્યારે ત્યાં ભક્તિ થતી હોય, તો એ ભક્તિમાં આ શબ્દ આવે છે, અર્હદ્વક્ત્ર પશુત્તમ ગણરત્તમ દ્વાદસંગમ વિચાર, કે આ તો અરિયંત ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલ વાણી, જેનું ગણધર ભગવંતોએ આ દ્વાદસંગરૂપ શાસ્ત્ર કહેવા છે, એને નમસ્કાર છે. રચયિતા જ્ઞાની ગીતાર્થ ગુરુઓ છે, પણ એનો આધાર શું છે? તીર્થંકરની વાણી. ગણધરોએ રચી છે, ગીતાર્થ ભગવંતોએ રચી છે, પણ એનો આધાર શું છે? તીર્થંકર. તીર્થંકર એટલે સર્વજ્ઞ. સર્વજ્ઞ જેના જ્ઞાનમાં અજ્ઞાનનો કોઈ અંશ નથી, અને જેનાથી જગતનું કોઈ જ્ઞેય પદાર્થ અજાણ નથી, અજ્ઞાત નથી. એ જ્ઞેય પદાર્થ દ્રવ્યથી ને ભાવથી જે જાણે છે, દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જે જાણે છે, વર્તમાન, ભૂત અને ભવિષ્યની પર્યાયોને પણ યુગપત જે જાણી શકે છે, ત્રણ લોકની પર્યાયોને, ત્રણ કાળની પર્યાયોને જે જાણે છે, આવું સામર્થ્યવંત જ્ઞાન જેનું છે એ સર્વજ્ઞ. એણે જે કહ્યું છે એ સત્ય છે. મારો કોઈ અભિપ્રાય રહેતો જ નથી. આવા અનંત જ્ઞાન પાસે મારી સમજણનું માપ શું? કઈ જ નહીં. તો અહીંયા એ વાત એટલી સરસ મૂકી છે કે આ કોઈ કેનાર, રેંગી પેંગી, રાજકારણી, ધંધાદારી નથી ભાઈ. આ તો રાગ, દ્વેષ અને મોહ જેનામાંથી ગયા છે. આવી કોઈ ગ્રંથિ જેના જીવનમાં રહી નથી. પૂર્ણ વિતરાગતા છે અને પૂર્ણ નિર્વિચાર પણ એક જ્ઞાન છે, નિરાવરણ જ્ઞાન છે, એવા ભગવતના મુખમાંથી નીકળેલી વાણી છે. માટે પણ શબ્દો વિના આ નહીં ચાલે. આવા તીર્થંકરોની વાણીને પણ માધ્યમ શું? બસ તીર્થંકરનો ભાવ છે, એનો તીર્થંકરના આત્માનો ભાવ છે. આવી જબરજસ્ત અવસ્થા એમને પ્રાપ્ત થઈ છે. અનંત ચતુષ્ટય પ્રાપ્ત થયું છે એની દશા છે, અને આત્માનું ભાવ સ્વરૂપ છે એ પણ એને કહેવું હોય તો કહેશે નથી, શબ્દથી. અને શબ્દ ચૈતન્ય કે જળ? જળ ભાષા વર્ગણાના ઉદગળો છે. શબ્દથી નહીં, શબ્દ વિના નહીં ચાલે, પણ શબ્દનો ઝઘડો ન ચાલે. શબ્દ વિના ન ચાલે તો શબ્દનો ઝઘડો પણ ન ચાલે. આ મગજમાં બેસતું નથી. અને આજે આપણું જે કંઈ ક્ષયોપશમ છે, જ્ઞાનનો સમજણ છે, આ બધી સેના આધારે છે? બસ શબ્દની સમજણ આપણી કેવી છે ને, શબ્દનું શું છે ને, અહીંયા સાંભળ્યું, ઓનું સાંભળ્યું, કોકના શબ્દ વધારે પ્રભાવિત હોય, કોઈના વધારે હોય, કોઈ તર્કથી વાત કરે, કોઈ મનોરંજનથી વાત કરે, અને જેની જેવી રૂચિ, એટલે જાય બંધ બેસતું થઈ જાય, એટલે સમજે કે આ વાણી સર્વજ્ઞની જ છે. કેટલી બધી મુશ્કેલી છે. મુનિશ્રી કહે છે કે આ જગત જીવનની સમસ્યા આ છે, અધ્યાત્મ જગતની સમસ્યા આ છે, કે જગતના જીવો, મુમુક્ષુઓ, સાધકો શબ્દમાં અટવાઈ પડ્યા છે, શબ્દના આગ્રહમાં અટવાઈ પડ્યા છે. પણ એને આ શબ્દની પાછળ કહેનારું તત્વ, એની દશા ઉપર લક્ષ જાય તો જ એ શબ્દનો મર્મ પકડી શકે. એટલે પ્રશ્ન પૂછો કે તમે કોઈ ગૂઢ રહસ્ય તમારા ધ્યાનમાં આવે છે? તમને કોઈ મર્મ પકડાય છે? જીવનના પ્રશ્નો ઉકેલવાની ચાવી આ છે. તો અત્યારે ઠેક ઠેકાણે આપણને જોઈએ કે અહમનો, સ્વચ્છંદનો, મતિ જ્ઞાનનો એટલો બધો આગ્રહ થઈ ગયો છે, અને એનો મૂળ શબ્દ છે, ભાવધારા પકડાતી નથી, ભાવધારા ઉપર લક્ષ જતું નથી. અને શબ્દ ઉપર તો, શબ્દ તો મેં કહ્યું ને કે ડાયરા વાળો પણ શબ્દ સારા બોલે આપણા કરતા, સાહિત્યકારો પણ શબ્દ ઘણા સારા બોલે, પણ એના શબ્દમાં કઈ ઠેકાણું ન હોય, એમાંથી તત્વ કશું જ ન હોય. શબ્દ બોલે એવા સરસ મજાનું એકાદ પેરેગ્રાફ વાંચ્યો તો આપણને એમ થાય કે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા. ભાવ શૂન્ય, કશું જ ન હોય, અનુભવની કોઈ છાંટ ન હોય, અનુભૂતિ ન હોય. તો એના રસાસ્વાદ જેમ છોતરા જીધા એના જેવું છે. એટલે અહીંયા એક ઉદાહરણ આપ્યું મુનિશ્રીએ, એટલે આનો અર્થ શું કરશો, ગગન મંડળ મેં ગૌવા વ્યાણી, ધરતી દૂધ જમાયા, માખણ થાસો વીરરા પાયા, છાસ જગત ભરમાયા. હવે આવી બધી વાતો, આ શબ્દ છે, આ આનંદગંજીએ ગાયા છે. આનંદગંજીની ભાષા ગૂઢ છે, ચિદાનંદજીની ભાષા ગૂઢ છે, રાજચંદ્રજીની ભાષા સરળ છે, અને કોકની ભાષા એકદમ સંસ્કૃતની માગધીની, અર્ધમાગધીની, એટલે વધારે અતિ ગૂઢ. કોઈ વસ્તુને જટિલ કરીને ગૂંચવી ગૂંચવીને વાત કરે એટલે આપણને એમ લાગે કે આ બહુ મોટો જ્ઞાની છે. શું કામ કે મગજમાં કાંઈ બેઠું નહીં, કાંઈ સમજાણું નહીં. એટલે કે ઘણા જ્ઞાનીઓ કહેવું પડે, શું કહેવું પડે, તારા બુદ્ધિમાં તો કંઈ ન આવ્યું, એના પદાર્થ કીધેલો પદાર્થ જ સમજ્યો નથી તું, અને તું બહુ જ્ઞાનીનું સીધું કહેવા માંડો છો. આ જીવનની સમસ્યા છે, સાધક જીવનની સમસ્યા આ છે કે જે સરળતાથી સમજાય એને હવે ફાવતું નથી. હવે એમ કહે કે એમાં તો શું હતું. અને બીજો એક ભાવ આવી જાય ભાષાને કારણે, એ ગમે તેવો હોય તો ભણ્યો તો હોય ને, આ તો હું જાણું છું. તું જાણસ એ શબ્દ જાણસ, શબ્દથી આગળની કોઈ કક્ષા, શ્રેણી, ભાવધારા એ તું જાણતો નથી. એટલે કે છે કે આ બધા છાસથી ભરમાઈ ગયા. સમસ્યા શું છે? છાસથી ભરમાવું, શબ્દોથી અંજાઈ જવું, બાહ્ય વૈભવથી અંજાઈ જવું, અને જે અંજાઈ જાય છે, જે ખોટી વાતથી પ્રભાવિત થઈ જાય છે, એને જગતમાં છૂટવાનો કોઈ આરો નથી. આંધળો સારો, કોક દ્રષ્ટિદાન કરશે તો એને દાન મળશે. અજ્ઞાની સારો, કોઈ જ્ઞાની પુરુષનો સંગ થશે તો એનું અજ્ઞાન ટળશે, પણ અંજાયેલો એનો કોઈ કાળે છૂટકો થાય જ નહીં. તો એટલી એની વાત મૂકી છે કે સંતોએ માખણ ચોરી નથી લીધો, એને સમજીને લીધું. અને આ જ સમસ્યા છે. સંતો ભગવંતની વાણીમાંથી સમજે છે, ભાવ પકડે છે, અને બાકીના અજ્ઞાની જીવો એ ભગવાનની વાણીમાંથી શબ્દને વળગે છે. એટલે કે છે કે આ એને ઉદાહરણ આપ્યું છે રસનું, કે કેરીનો રસ એ ખાવાની ચીજ તો રસ જ છે, પણ એ વલસાડથી અહીં સુધી પહોંચે કેવી રીતે, અથવા અહીંથી અમેરિકા પહોંચે કેવી રીતે, જોઈ છે તો રસ જ, પણ છાલમાં લપેટું છે, ઉપર બૂચમાં છે. એટલે એ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ કેરીઓ ગમે ત્યાં વર્લ્ડમાં જાય છે તો કે છે રસ મેળો, ઓરિજિનલ. એમ આ ભગવંતની વાણી શબ્દથી વીંટળાયેલી છે, અને વ્યાકરણ અને ન્યાય યુક્તિવાદના એને બૂચ લાગેલા છે. એ છોડવા પડશે, શબ્દ ખોલવા પડશે, શબ્દનું રહસ્ય પકડવું પડશે, શબ્દનો મર્મ સમજવો પડશે, અને મર્મ સમજવામાં જ્ઞાની પુરુષ પ્રત્યેની દશા ઉપર આપણું લક્ષ હોવું જોઈએ. આપણા વ્યવહારિક જ્ઞાનના વૈભવ ઉપર નહીં, પણ જ્ઞાની પુરુષ કેનાર પુરુષની દશા શું છે, એ કઈ અવસ્થામાંથી આ શબ્દો એના મોઢામાંથી નીકળ્યા છે. એટલે કે છે કે તીર્થંકર કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલા બોધ આપતા નથી. ચાર જ્ઞાન તો હતા જગતમાં, તો શ્રેષ્ઠ પોઝિશન છે એની, જન્મજાત ત્રણ હતા, છતાં એની દેશના ક્યારે આપે, પૂર્ણ જ્ઞાન પ્રગટે ત્યારે. પૂર્ણ જ્ઞાન ક્યારે પ્રગટે? પૂર્ણ વિતરાગતા પ્રગટે. પૂર્ણ વિતરાગતા ક્યારે પ્રગટે? ક્ષીણ મોહ થાય ત્યારે, 12મો ગુણ સ્થાન. મોહનો અંશનો કણિયો પણ ન રહે, મોહથી રહિત છે, રાગ દ્વેષથી જે રહિત છે, એ જ્યારે જે કંઈ વાત કરે એમાં કંઈ કોઈ એનો પક્ષપાત ન હોય, તો આ એની દશાના લક્ષણો ઓળખીને જેમ કૃપાળુદેવે કેટલી વાર કહ્યું કે અમે અત્યારે ઉપદેશ આપીશું નહીં, નહીં આપી, જે માધ્યમ અમારું પત્ર વ્યવહારનું છે એ જ રહેશે, અમારી મર્યાદામાં આ જ છે, કઈ અવસ્થામાં માર્ગ પ્રકાશવો એ ભગવંતોએ કહ્યું છે અને એ અધિકાર જ્યાં સુધી અમને પ્રાપ્ત ન છૂટે ન થાય ત્યાં સુધી દેહ છૂટી જાય તો પણ અમે નહીં પ્રકાશીએ, કોઈ માર્ગની સ્થાપના નહીં કરીએ, કોઈ ગચ્છ મત અમારે સ્થાપવા નથી, કોઈ નવો ઉમેરો કરવો નથી, ભગવંતની શાસનની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં માત્ર કેવું છે એટલું કે ભગવંતે જે કહ્યું છે એ સમજો તમે, બસ અમારે કોઈ નવા માર્ગથી તમને નથી સમજાવવા, તમે જ્યાં છો દેરાવાસીઓ દેરાવાસી, સ્થાનકવાસીઓ સ્થાનકવાસી, તેરા પંથીઓ તો તેરા પંથી, દિગંબર હો તો દિગંબર, અરે ઇતર હો તો ઇતર, જૈન કે જૈનેતર, અધ્યાત્મને સમજો, આત્માને સમજો, સ્વ સ્વરૂપને સમજો, આત્મામાં કંઈ દિગંબર શ્વેતાંબર પણ નથી, એમાં કંઈ ગચ્છમત પણ નથી, એમાં દર્શનના ભેદ પણ નથી, એક કિનાર પુરુષ શ્રીમદ રાજચંદ્ર જેવો સમર્થ આ 2000 વર્ષના ઇતિહાસમાં આપણી પાસે છે નહીં, કે છોડી મત દર્શન તણો, મતના આગ્રહ તો છોડીએ, સાહેબ દર્શનનો આગ્રહ છોડવાનો તમે કહો છો, તો કે હા મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ, શુદ્ધ સમકિત તમને પ્રાપ્ત થશે કે જે સમકિતમાં કોઈ ભેદ નહીં, મારા તારાનો દર્શનનો મતનો ગ્રંથનો ગુરુનો કોઈ ભેદ નહીં, કે આ ગુરુએ કીધું છે ને આ ગુરુએ કીધું છે, આ વાલા દબલાની વાત છે, આ દ્રષ્ટિરાગની વાત છે બધી, એમાંથી પર જાઓ એ પણ નહીં, લહે ત્યાં જ્યાં ભેદનો પક્ષ, કોઈ પોતાનો પક્ષ પણ નથી કે મારો મત કે એટલે જ મુક્તિ થાય અને બીજાના મતથી ન થાય, હું કહું એટલે જ થાય, મુક્તિ આત્માની થાય અને આત્માનું શુદ્ધ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું હોય જે અવસ્થામાં થયું હોય એને થાય, મુક્તિ માટે થઈને જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે તેમાં ભેદ ન હોય, આવો ભેદ અને પક્ષ નથી, આ શુદ્ધ સંકેતની વ્યાખ્યા, પારંપરિક જે વ્યાખ્યા છે સંકેતની, ઉપસમ સંકેત, ક્ષય ઉપસમ સંકેત, ક્ષયિક સંકેત, એમાં નથી આવતું, શ્રીમદ રત્નરમાં આવે છે કે બૌદ્ધ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત, પરમાર્થ સંકેત હોય ત્યારે જ કેવળ જ્ઞાન પ્રગટે, વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ક્ષયોપમ હશે તો પણ નાશ પામશે એને ક્ષાયિક થાય એવું લખી નથી દીધું, પણ શુદ્ધ સંકેત હશે પરમાર્થ સંકેત હશે તો એ સંકેત કેવળ જ્ઞાનને પ્રગટ કરશે, ખુલ્લું કરશે, આત્મસિદ્ધિના મર્મ, આત્મસિદ્ધિના રહસ્યો, આત્મસિદ્ધિનું ચિંતન એ જ્યારે કરવાનું છે એની આ ભૂમિકા કીધી છે, જ્ઞાન માર્ગ નિષેધતા અને જ્ઞાન માર્ગ જ્ઞાનીનો માર્ગ, અને જ્ઞાની અહીંયા બહુ અપેક્ષિત છે, જાજી વ્યાખ્યા કરી નથી, પણ જ્ઞાની એટલે પૂર્ણ જ્ઞાની, જે શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા, છ પદના પત્રમાં પણ કયા જ્ઞાનીની વાત આવે, પછી તથાકથિત જ્ઞાની, નામના જ્ઞાની, અધૂરિયા જ્ઞાની, છલકાતા જ્ઞાની, એની કોઈ વાત છે જ નહીં, જ્ઞાની એટલે જ્ઞાની, અને એ જ્ઞાની એટલે કહ્યું આત્મજ્ઞાનની વ્યાખ્યા 872માં આપી કે જેને આ ચારે ચાર અતિશયયુક્ત જેનું જ્ઞાન છે એવા જ્ઞાની, પછી આપણી બધી લગાવી દઈએ કે એને ઘણા ગ્રંથો મોઢે છે અને એની કડીઓ બધી ગાથાઓ કંઠસ્થ છે, ભલે કંઠસ્થ રહી, એવા તો ઘણાને કંઠસ્થ છે, આ સ્મૃતિ જ્ઞાનનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે, આત્મની અનુભૂતિ જેને વર્તે છે, જે સ્વસ્વરૂપમાં છે, જે સ્વજાત્મ સ્વરૂપ છે, જે ગુરુ છે એને પોતાના સ્વરૂપમાં જ છે, જે શબ્દોમાં નથી, આ જીવનની સમસ્યા છે, સાધક જીવનની સમસ્યાઓને ઓળખીએ એટલે સાધનામાં થતી ભૂલ પકડાય અને એ ભૂલથી છોડાવવા માટે આ આત્મસિદ્ધિનો માર્ગ આ કૃપાળુએ કહ્યો છે, આટલી ગંભીરતા જયારે પકડાય આપણને અર્થ ગાંભીર્ય, ત્યારે આત્મસિદ્ધિનું મહાત્મ્યનું ભેદન થશે. હવે આગળ
ત્રણ શબ્દો સમજી લઈએ. જ્ઞાન એટલે શું, ક્રિયા એટલે શું, જડતા એટલે શું, આત્મ સ્વરૂપ ચેતન તત્વ દેહાદી પર વસ્તુથી અને રાગાદી પર ભાવોથી કર્મ આદિના સર્વ સંયોગો એમાં સર્વ વિકારોથી ભિન્ન છે. ત્રણ શબ્દો સમજી લઈએ. જ્ઞાન એટલે શું, ક્રિયા એટલે શું, જડતા એટલે શું, આત્મ સ્વરૂપ ચેતન તત્વ દેહાદી પર વસ્તુથી અને રાગાદી પર ભાવથી તથા કર્મ આદિના સર્વ સંયોગો તેમજ સર્વ વિકારોથી ભિન્ન છે એવો જે અંતરમાં બોધ થવો એને કહેવાય છે જ્ઞાન. એક, આત્મ સ્વરૂપ એટલે ચૈતન્ય, એ દેહાદી પર વસ્તુથી જુદો છે, આત્મા દેહથી જુદો જુદો છે, નજીકમાં નજીક શરીર છે તે શરીરથી જુદો છે, તો પછી ઘરથી તો જુદો હોય જ, રૂપિયા નોટો ને ઘરેણાથી પણ જુદો હોય જ, ટીવી બેઠક રૂમ ફર્નિચર અને ઓફિસથી પણ જુદો હોય જ, કારણ કે તે દેહથી જ જુદો છે. પહેલું ભાન એ થાય કે આત્મા દેહથી ભિન્ન છે અને દેહને વળગીને રહેલા જે પદાર્થો છે તેનાથી પણ આત્મા જુદો છે. આવો બોધ અંતરમાં થવો તેને કહેવાય છે જ્ઞાન. માત્ર નિરાશ થઈને બોલો કે આ જીવનમાં કોઈ કોઈનું નથી તેને કંઈ બોધ ન કહેવાય. જ્ઞાન તે જીવનની જીવંત અવસ્થા છે. આત્મા દેહાદી પર વસ્તુથી જુદો તો છે, જરા ઊંડાણમાં જઈ વિચારીએ તો એ બે રાગાદી ભાવથી પણ જુદો છે. આત્મા અને રાગ ને જુદા કરવા પડશે. દેહ અને આત્મા જુદા તેમ રાગ અને જ્ઞાન, રાગ અને આત્મા બે જુદા, કષાયો અને આત્મા બે જુદા, દ્વેષ અને આત્મા એ બંને જુદા, ત્યાં ફાટ પાડવી પડશે. દેહથી તો જુદો પાડ્યો પણ રાગથી એને જુદો પાડવો પડશે. પ્રતીતિ થાય કે રાગ મારો સ્વભાવ નથી, રાગ મારું સ્વરૂપ નથી, રાગ મારામાં દેખાય છે ખરો પણ મારામાં નથી, હું તેનાથી ભિન્ન છું, જુદો છું, અલગ છું, સ્વતંત્ર છું, રાગનો જાણનાર છું, રાગ મારું જ્ઞેય છે અને હું રાગનો જ્ઞાતા છું, મારામાં રાગ ઉઠે છે તે હું જાણું છું ખરો પણ રાગ હું નથી. બહુ અદ્ભુત અને મૌલિક વાત છે. એકલો રાગ નહીં પણ રાગાદિક, એટલે રાગ દ્વેષ મોહ કષાયો આ બધા રાગાદિક ભાવો છે. દેવચંદ્રજી મહારાજે સિમંદર સ્વામીના સ્તવનમાં ગાયું, જે પરિણામે ધર્મ તમારો.
લ્યો ચંપાબેન, લ્યો પછી પણ કોટકબેન, બધાએ વાંચવા.
ધર્મ તમારો રહ્યો તો ધર્મ પ્રભુ, અમે તમારા ચરણોમાં આવ્યા છીએ, દાસ થઈને આવ્યા છીએ, પણ મને એ વાતનો ખ્યાલ છે કે આપણે બંને એક ભૂમિના છીએ, પણ ફરક એટલો પડ્યો કે વિભાવથી રાગદ્વેષથી અમે પકડાઈ ગયા અને તમે રાગદ્વેષથી મુક્ત બન્યા. હવે તમને જોઈને પ્રતીતિ આવી ગઈ કે હું પણ રાગદ્વેષથી મુક્ત થયું. હવે ભાન થયું કે રાગ જુદો છે અને જ્ઞાન જુદું છે. જેમ શાક સમારતી વખતે છાલ જુદી પાડો અને ઘર જુદો પાડો, એમ અંદરમાં કામ થાય છે. જ્ઞાન રાગને જુદું પાડે છે અને જ્ઞાન પણ જુદું છે અને રાગ પણ જુદો છે. અને ત્રીજી વાત, પરમાદિના સર્વ સંયોગોથી પણ આત્મા જુદો જ છે. આ બધા સંયોગો જે ઊભા થયા છે તેમાં તમારી બુદ્ધિ અને પુરુષાર્થ છે તે જાણી શકાય તેવું પરિબળ છે અને બીજું ન જાણી શકાય તેવું પરિબળ છે તેમ તે કર્મ છે. કર્મના કારણે સંયોગો ઉભા થાય છે.
બસ, શું આટલાની અંદર મહત્વની વાત કરી મીનાબેન? લો માઇક લઈને જરા બોલો.
એટલે દેહથી પર વસ્તુ છે, દેહથી જુદો છે.
એમણે કહ્યું આપણે સમજવા છે ત્રણ શબ્દો, જ્ઞાન શું, ક્રિયા શું અને જડતા શું. પેલી વાત કરી જ્ઞાન શું.
કર્મ રાગાદી ભાવોથી સર્વ સંયોગથી જે વિકારી ભાવોથી જે ભિન્ન છે એવો અંતરમાં બોધ થવો,
અંતરમાં બોધ થવો. આ ત્રણ શબ્દો, ત્રણ વસ્તુ એને આપી, ત્રણ ચિહ્ન આપ્યા છે. કયો બોધ થવો? પેલો તો આ આત્મા દેહથી ભિન્ન છે, આ પેલો બોધ થવો. શરીરથી, જે શરીરમાં આત્મા છે, જે શરીરમાં તે રહે છે, તે શરીરથી જુદો છે. હવે કે જો શરીરથી જુદો હોય તો કપડાથી જુદો હોય કે નો, તો ફર્નિચરથી, મકાનથી, એનાથી, તો સીધો પેલો નિયમ એ થઈ ગયો કે દેહને વળગીને રહેલા પદાર્થોથી પણ જુદો છે. તો પરિવાર છે એ શું છે? દેહથી વળગીને રહેલા સંબંધોથી રહેલા પદાર્થો છે. તો પહેલી વાત એ છે કે આત્મામાં આ જીવ દેહનું દેહથી જુદો છે, દેહના વળગેલા પદાર્થથી પણ જુદો છે. પેલું ભાન એ થાય કે આત્મા દેહથી ભિન્ન છે. પછી એમ લાલ બત્તી આપી છે કે કોઈ આપણું લઈ જાય, કોઈ આપણું માને નહીં, કોઈ દે, પછી કે ગાય જગતમાં કોઈ કોઈનું આ એને જ્ઞાન થયું નથી થયું ને? પોતા બીજા કદાચ પોતાના હોય અને પારકા થઈ ગયા અને આમ કર્યું તે કર્યું એટલે નિરાશ થઈને બોલે કે કોઈ કોઈનું નથી. એને પેલું બોધ થયો ને કે આત્મા આ શરીરથી ભિન્ન, એ બોધ નથી થયો ને? આપણી સંસારની સમસ્યાઓ સમજીએ આપણે કે તારી જે કઈ મુશ્કેલી છે ત્યારે તું બોલસ કે એમ જ છે બધું, કોઈ કોઈનું નથી. તો જ્ઞાની કહે છે કે એ આપણી છેતરામણી છે. ખરેખર તો તને ભાન થાય કે બધું જ સલામત હોવા છતાં પણ આત્મા તો આ બધાથી, બધી સંપત્તિની વચ્ચે, બધા ભોગની વચ્ચે હોવા છતાં સતત એ બોધ અંતરમાં છે. અંતર ભેદ થયો છે. શું ભેદ થયો છે? કે આત્મા દેહાદીથી ભિન્ન છે. પછી બીજું કીધું, મોહ તૂટે, આસક્તિ તૂટે, મમત્વ મંદ થાય, આ પરિણામ થતું જાય. ઉદયને કારણે આ બધી વસ્તુ પ્રાપ્ત હોય, પુણ્યનો ઉદય હોય તો બધું જ પ્રાપ્ત હોય, બધું અનુકૂળ હોય, પાછું કાંઈ પ્રતિકૂળ ન હોય, બધાએ બધું સરખી રીતે પોતાને જે જોઈએ એ સામગ્રી મળે. પણ બોધ એ છે કે આ બધું જે છે એનાથી હું, આ મારું નથી, હું એનો, આ બોધ એનો સતત જાગૃત હોય તો પરિણામ એ થાય કે એને એના તરફની આસક્તિના ભાવો, મમત્વના ભાવો, મોહના પરિણામ બંધ થાય. કર્મબંધનું કારણ શું? રાગ દ્વેષ આસક્તિ મોહ. જે મોહ નથી એ કસાઈ પણ નથી. એટલે એ પદાર્થમાં કંઈ ફેરફાર થાય તો આને કસાઈ થાય. તો કે કસાઈ નથી, મોહ નથી. કેમ કે તો એમ થાય કે ભાઈ મારું તો કંઈ છે નહીં, પછી શું કેમ નકામું મારે એની અંદર કસાયો કરવા. આવી જાગૃતિ આવે. પેલું બીજો બોધ, જ્ઞાનના ત્રણ અર્થ કીધા છે મુનિશ્રીએ સરસ છૂટા પાડીને. રાગાદી ભાવથી જુદો છે એટલે બીજું શું થયું? શરીરની અંદર રહેલો આત્મા, પણ આત્મામાં રહેલા વિભાવ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ, આ અનેક પ્રકારના વિભાવો છે. એ વિભાવો એટલે રાગાદી ભાવો. રાગાદી ભાવો એટલે તમામ પ્રકારના કષાયો, એના જેટલા ભેદ પાડવા એટલા પાડો. એ પ્રકારનો વિષય છે, એ પર ચર્ચા એ ચડી જશો. તમામ પ્રકારના જે આત્માના ગુણ નથી, જે આત્માનો ભાવ નથી, એવા તમામ ભાવો, એનાથી પણ આત્મા ભિન્ન છે. તો એ વખતે જ્યારે પોતાને રાગ થાય અથવા ક્રોધ આવે ત્યારે પણ બોધ અંદર એ કે ક્રોધ એ મારો સ્વભાવ, થઈ જાય એવો નિયમ નથી. એટલે જાગૃતિ ઓછી ને એટલે પેલો બોધ ઓછો, બોધ ઓછો. બોધનું પરિણામ મંદ હોય તો ન ખોર, પણ જેવું જરા બોધનું પરિણામ તીવ્ર હોય તો એને એ સ્થિતિનો ખ્યાલ આવી જાય. એટલે આપણે તો પછી પેલા એ બધી સાધકની અવસ્થા છે, એમાં ન પડવું. પેલા કેવું કે આ બધા જે કઈ ભાવ આવે એ આત્માથી જુદા. રાગ આત્માનો સ્વભાવ નથી, ક્રોધ આત્માનો સ્વભાવ નથી, કસાયો એ આત્માનો સ્વભાવ નથી. આ મારો વિકાર છે, આ મારો વિકાર છે, એ મારા આત્માથી ભિન્ન છે. આ આત્માનું સ્વરૂપ નથી અને હું તો આત્મા છું. તો આ મારું જે કઈ વર્તન થાય, આ મારી વ્યક્તિ થાય, અભિવ્યક્તિ થાય મારી ભાવોની, એ આત્માનો ભાવ નથી. આ મારા આત્માના ભાવમાં આવેલો વિભાવ અથવા વિકારનું પરિણામ છે. શરીર સરસ મજાનું છે પણ દુખાવો એ મારા શરીરની નિશાની નથી, રોગ એ મારા શરીરની નિશાની નથી. રોગ રહિત શરીર એ મારું શરીર છે, રોગ હોય તો એ મારા શરીરની વિકારી અવસ્થા છે. બીમાર હોઉં એ બીમારી છે, એ મારું સ્વરૂપ નથી. તો બધા બીમાર હોવા જ જોઈએ. આ ભાવમાં, આ ભાવમાં અંતરભેદ છે એને. અને ત્રીજી વાત મૂકી, સંયોગો છે એ શું છે? કર્માધીન છે. એ જ પણ સંયોગો એની સાથે પોતે અત્યારે જે અહમ બુદ્ધિ મમત્વ બુદ્ધિ કેળવી છે, જેટલા સંયોગો છે એમાં આપણો ભાવ શેનો છે? મમત્વ. આ મારા છે, ઘર મારું, આ બધું પરિગ્રહ મારો, સંગ્રહ મારો, આ બધું મારું, ધંધો ધાપો ઓફિસ અનેક પ્રકારનું, આ કર્મના સંયોગો છે. આ કર્મના સંયોગોને કારણે આ બધું બાહ્ય સંપત્તિ દેખાય છે, સમૃદ્ધિ દેખાય છે. પણ એ તારા, એનાથી પણ તું જુદો છો. કર્માદિ સંયોગથી જુદો છો. તો ત્રણ પ્રકારની બોધની અવસ્થા આપી. જ્ઞાન કોને કહેવાય? તો જે શરીરમાં ચૈતન્ય રહે છે એ શરીરથી પણ ભિન્ન, એ શરીરને વળગેલા પદાર્થથી પણ ભિન્ન, અંદર ઉઠતા આત્માની અંદર, જે આત્મા અંદર છે ને એની અંદર પણ પોતાના ગુણ સિવાય બીજા જે કાંઈ વિકારો આવ્યા છે ભાવના, એવા રાગાદી ભાવો, રાગને હું જાણનાર છું, રાગ મારામાં ઉઠે છે, પણ તે રાગ પણ જ્ઞાનથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, રાગનો જાણકાર છું, હું રાગનો જ્ઞાતા છું. આમાં લખે છે કે આ બહુ અદ્ભુત અને મૌલિક વાત છે. એકલો રાગ નહીં પણ રાગાદાયક બધા. તો એ અને ત્રીજી વાત એ મૂકી છે કે અમે આ બધા કર્માદિક સંયોગો છે. પ્રત્યેક જીવનું જીવન શું છે? કર્માદિક સંયોગોના આધાર ઉપર જીવન જીવતો સંસાર. આપણો સંસાર શું? આપણો સંસાર શું? કેટલો? બસ કર્મના ઉદય વિપાકને આધીન જેટલી આપણી છે સંયોગો, એટલો જ આપણો સંસાર. બાકી સંસાર તો અનંત છે. તો બધો સંસાર ક્યાં તારો હતો? આપણો સંસાર, દરેકનો સંસાર મર્યાદિત છે. પશુ પક્ષી નાનું જીવ જંતુ બધાને પોતાનો સંસાર છે. પણ કેટલો? જેટલાના સંયોગો. અશુભનો ઉદય વધારે હોય તો દુઃખી સંસાર, શુભનો ઉદય વધારે હોય તો સુખી સંસાર. તો આખો સંયોગ સ્વરૂપ, એનાથી પણ આત્મા આને કહેવાય જ્ઞાન. ખ્યાલ આવ્યો? ફરીથી બોલી જઈશ. જ્ઞાન તે જીવનની જીવંત અવસ્થા છે. હવે એ જીવનની અવસ્થાની અંદર એ માનો કે કોઈ ક્રોધમાં છરી મય બની ગયો છે તો જ્ઞાન એનું જીવંત નથી, સુસુપ્ત છે. પણ સંસાર એને આપણે ભિન્ન ગણો, સંસાર સંયોગ છે એ પણ મારાથી જ્ઞાન થી જ રહેવાય. હું જીવન જીવી શકીશ એ કયા બળે, અને અત્યારે જીવીએ છીએ કયા બળે? અજ્ઞાનના. જ્ઞાનના વિપરીત જાગૃતિ. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, પણ જ્ઞાનની વિપરીત અવસ્થા, વિપર્યાસ, અવળી બુદ્ધિ. તો અત્યારે જીવીએ જ છીએ બધા પ્રત્યેક પડે, પણ જીવંત જ્ઞાન કે સુપ્ત જ્ઞાન? જ્ઞાન તો ખરું જ, સાચું જ્ઞાન કે અવળું જ્ઞાન? તો જો અવળા જ્ઞાનથી સમયે સમયે જીવી શકાય તો સવડા જ્ઞાનથી જીવી શકાય કે નહીં? તો જેને બોધ થયો છે એને પછી જ્ઞાનને સ્મરણ ન કરવું પડે. જીવંત એટલે સહજ અવસ્થા. જ્ઞાની એ કે છે સહજ છે, જ્ઞાની સહજ છે જીવનમાં. અમે સહજાત્મપણે જીવીએ છીએ, કૃપણદેવ લખ્યું. કોઈ પ્રયાસ ન કરવો પડે, યાદ ન કરવું પડે. પણ એ અજ્ઞાન સહજ થઈ ગયું છે. જેટલો દેહાભ્યાસ સહજ છે એટલો જ્ઞાનાભ્યાસ સહજ નથી. એટલે વિપર્યાસ છે, વિપર્યાસ છે, અવળી બુદ્ધિ. એટલે સમસ્યા લાગે ઘણી કઠિન, પણ એનો કારણ જ એક જ છે કે એને યથાર્થ બોધ થયો નથી. અંતર ભેદાયું, અંતર ભેદાઈ જાય, ચોટ લાગી જાય તો એને આ બધું ભિન્ન છે એવું લાગ્યા વિના. ઘણી વાર દુઃખથી મોહ તૂટે છે, એટલું બધું દુઃખ પડે અને એટલું દુઃખ આવ્યું હોય વિયોગનું, એનાથી સહન ન થાય, તેને બધા ઉપર ઉદાસીનતા આવી. જ્ઞાનજન્ય નથી, દુઃખજન્ય. એવી આપણને લાગે તો ત્યારે એને બોધ કેટલો બધો, ચોટ કેટલી છે દુઃખની, વિયોગની, કે મારું જવું ન જોઈને કેમ ગયું, એનાથી એ જીરવાતું નથી. એમ જ્ઞાનનો જેને બોધ થયો છે એવા જ્ઞાનીને સંસારના એક એક સંગ પ્રસંગની અંદર પોતે સાક્ષી બની જાય. એને એમ થાય કે અરે રે, આ અનંત સંસાર ક્યારે ટળશે? એની સતત ચિંતા શું હોય કે આ સંજોગો ક્યારે ટળે અને આપણે આ સંજોગો ક્યારે સુધરે. આ જ ફેર પડતો હોય છે. તો ત્રણ વાત જો પકડાઈ જાય કે બોધ થવો અથવા જ્ઞાન એટલે શું, તો મેં તને પૂછ્યું તું કે તું ત્રણે કે મને, એને બદલે તે બધાને પ્રશ્ન કરી. સારું, હવે તમે કહેશો પ્રતિભાબેન ત્રણે ત્રણ ફરીથી કહી દો. પેલા આ જ્ઞાનના ત્રણ જે મુનિશ્રીએ સમજાવ્યું કે ત્રણ ભાવો, ત્રણ શ્રદ્ધા, ત્રણ માન્યતા બરાબર દ્રઢ થવી જોઈએ.
એટલે જ્ઞાનથી દેહને જુદો પાડો એક, જ્ઞાનથી દેહને જુદો પાડો એક, જ્ઞાનથી રાગને જુદો પાડો બે, અને જ્ઞાનથી સંયોગને જુદો પાડો.
બરાબર છે, આ ત્રણેય વસ્તુ જાય. બોધ થાય ને સમ્યક જ થયું, સમ્યક અસમ્યક છે આ જ સમ્યક જ્ઞાન છે. હું જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, જો સંયોગથી જુદો અસંગ, શરીરથી અને અંદરના ભાવોથી જુદો એ સર્વેથી ભિન્ન. કહ્યું ભગવંતે દર્શન તે હનેરે, બીજું જેનું બીજું નામ સંકેત. આપણને તો કોઈ સંકેત શબ્દ કહે ત્યારે એમ થાય કે હું સમજો, પણ તું સમજો એ જ સંકેત છે. હવે
પછીના પેરામાં સમજી જાય, પછીના પેરામાં સ્પષ્ટતા થઈ જાય.
ચાલો આગળ.
હવે આવશે સંકેત ની વાત, એમાં સમય જ્ઞાન જ છે.
આની લાભ, જીવન મરણ, યશ અપયશ, ઇતિહાસ, આની ત્રી લાભ જીવન મરણ યશ અપયશ વિધિના હાથમાં છે. કર્મતંત્ર આ બધા સંયોગો ઉભા કરે છે. રાગ દ્વેષનો આપણો પરિણામ તે ભાવ કર્મ, તેના કારણે કારમણ વર્ગણામાંથી બનેલું કર્મતંત્ર તે દ્રવ્ય કર્મ. આ દ્રવ્ય કર્મનો ઉદય જગતમાં સંયોગો ઉભા કરે છે. તે સંયોગોથી પણ આત્મા જુદો છે. આવું જ્ઞાન જો થાય તો જીવનમાં ગમતા આવે, શાંતિ આવે, સ્વસ્થતા આવે, ઉત્સાહ આવે, સ્ફૂર્તિ આવે, જીવનમાં સમાધાન રહે કે ભાઈ આ કર્મના સંયોગો છે તેમાં થાય શું, અને જે પ્રકારના કર્મો હશે તે પ્રકારના સંયોગો પ્રાપ્ત થશે. છેલ્લી વાત નોતું, સર્વ વિકારોથી આત્મા જુદો છે આવો અંદરમાં બોધ થવો તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે તેટલા વાંચ્યા હોય, પ્રવચનો ગમે તેટલા સાંભળ્યા હોય અને ગમે તેટલા પ્રવચનો કર્યા હોય, પણ અંદર જ્ઞાન પરિણત થયું, પરિણત થવું તે બહુ મોટી મહત્વની ઘટના છે. આપણે જમવા બેસીએ અને બે પાંચ વાટકા બાસુંદી પી જઈએ પછી પચે નહીં તેનું શું, અડધો ગ્લાસ જો પચી જાય અને લોહી થઈ જાય તો પચ્યું કહેવાય. જ્ઞાન ડગલાબંધ હોય પણ પરિણત જો ન થાય તો જ્ઞાન પચ્યું ન કહેવાય. બોધ એટલે અંદર પરિણત થવું. દેહાદી સર્વ વિભાવોથી ચેતન તત્વ ભિન્ન છે તેવો જે બોધ થવો તેને કહેવાય છે જ્ઞાન. આ જ્ઞાનને શાસ્ત્ર પરંપરામાં ભાવશ્રુત કહે છે અને એને જ સમ્યક જ્ઞાન કહે છે.
આગળ.
આ સમ્યક જ્ઞાન બોધ અથવા ભાવશ્રુત કે જ્ઞાન પ્રાપ્ત રીતે થશે. બહારમાં કયા પદપળો કયા સાધનો છે જેનાથી આ જ્ઞાન પ્રાપ્ત થાય, શાસ્ત્રો ઉપલબ્ધ ન હતા તે વખતે આત્માની તમને ખબર ન હતી, શાસ્ત્રનું વાંચન કર્યું તો આત્મા છે તેની તમને ખબર પડી, જો શાસ્ત્રો ન હોત તો આત્મા છે નવ તત્વો છે તેવો નિર્ણય કરી શકત ના. જેના દ્વારા આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય તેને કહેવાય છે દ્રવ્યશ્રુત. દ્રવ્યશ્રુતનું બીજું નામ છે સત્શાસ્ત્ર. સત્શાસ્ત્ર અને આત્મા વચ્ચે જે મેળ કરી આપે તેવું એક ત્રીજું તત્વ છે, તે છે સત્પુરુષ. એકલું શાસ્ત્ર તમારા હાથમાં જો આવશે તો કોણ જાણે તમે શાસ્ત્રના શું અર્થ કરશો. બોધ પણ શાસ્ત્રથી થાય છે અને સંપ્રદાય પણ શાસ્ત્રથી જ થયા છે. તેમાં શાસ્ત્રનો વાંક નથી, એ શાસ્ત્રો વાંચતા ન આવડ્યા, શાસ્ત્રોનો મર્મ પકડતા ન આવડ્યો તેને કારણે થયા છે. સત્પુરુષના મુખેથી સત્શાસ્ત્રનું શ્રવણ થાય તેને કહેવાય છે દ્રવ્યશ્રુત, અને દ્રવ્યશ્રુતથી અંદરમાં જે બોધ પરિણત થાય તેને કહેવાય છે ભાવશ્રુત, તેને કહેવાય છે જ્ઞાન, સમ્યક જ્ઞાન.
આ સમ્યક જ્ઞાનથી અંદર નિર્ણય થઈ જાય છે કે આત્મા દેહાદી પરવસ્તુથી જુદો છે, આત્મા રાગાદી પ્રભાવથી જુદો છે, આત્મા કર્મદાન અનાદિના સંયોગોથી જુદો છે, આત્મા સર્વ વિકારોથી વિભાવોથી જુદો છે. જુદો છે એનો અર્થ એ થયો કે મારે તેની સાથે કોઈ સંબંધ નથી, એટલે મારે તેની સાથે ભળવું નથી. પડોશીને ઘેર લાખો રૂપિયા હોય તો પણ ભલે, અને લગ્ન ધામધૂમથી થાય તો પણ ભલે,
અને તેના ઘરમાં કઈ પણ મન દુઃખ થાય તો પણ ભલે પડોશીના ઘેર જે થવાનું હોય તે થાય, પડોશી એ પડોશી, તેમ તમારું તેમ શરીર મારું પડોશી, રાગ મારો પડોશી, વિકાર મારા પડોશી, શરીરના સંયોગો પણ પડોશી અને ભાવ કર્મો પણ મારા પડોશી. આ બધાથી આત્મતત્વ ભિન્ન છે એવો બોધ સત્શાસ્ત્રનો દ્વારા થશે. માટે દ્રવ્યશ્રુત એ પણ જ્ઞાન ને ભાવશ્રુત એ પણ જ્ઞાન, પણ એમાં જે ભૂલ થાય છે તે ભૂલનું નામ છે શુષ્ક જ્ઞાન. જ્ઞાનમાં ભૂલ નથી પણ જ્ઞાનમાં દોષ નથી. જ્ઞાનમાં જે ભૂલ થાય છે તે આપના કારણે થાય છે, આપણી વિપરીત સમજના કારણે છે, તેને કહેવાય છે શુષ્ક જ્ઞાન.
બસ સરસ વાત આવી. શું આવી મહત્વ? પેલા કહ્યું શ્રુત જ્ઞાન, ભાવશ્રુત, દ્રવ્યશ્રુત, અને એને ત્રણ સંબંધ જોડી આપ્યા. તો જે અંતરમાં પરિણામ થાય છે એ ભાવશ્રુત છે, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. પણ એ સમ્યક જ્ઞાન મળ્યું ક્યાંથી? ભાવશ્રુત મળ્યું ક્યાંથી? ભાવશ્રુતની ઉત્પત્તિ કેવી રીતે થાય? આજે પ્રશ્ન હતો કે આ બધી વાત છે, તો કે શાસ્ત્રથી. જ્ઞાની પુરુષોના, ગીતાર્થ જ્ઞાની પુરુષોના, ભગવંતોના જે વચનો છે એ શાસ્ત્રો છે, એ દ્રવ્યશ્રુત છે. દ્રવ્યશ્રુતથી ભાવશ્રુત થાય, પણ આ દ્રવ્યશ્રુતની સાથે ભાવશ્રુતમાં પરિણામ કરાવે એવું એક તત્વ છે સત્પુરુષ છે. જે સંયોગો છે સેના કારણે? એ દ્રવ્ય કર્મ થયું. જે ભાવ કર્યો પોતે એનાથી કર્મ બંધાણું, જે બંધાણું એ ઉદયમાં આવ્યું એટલે સંયોગોની રચના થઈ. શરીરની રચના સેના થઈ? ભાવ કર્મ. આપણને પરિવાર મળ્યો, પરિવાર મળ્યો, પરિગ્રહ મળ્યો, બીમારી મળી, સેનાથી મળી? પેલા ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બાંધ્યું અને એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું. એ ઉદયમાં આવેલું અત્યારે કર્મ સંયોગ કહેવાય. અત્યારે જે ઉદયમાં આવ્યા છે, પછી શુભ કે અશુભ, પુણ્ય કે, કેમ ભૂલી ગયા તમે? તો એ ભાવશ્રુત મુખ્ય જોઈએ. આત્મામાં બોધ થવો એ ભાવશ્રુત. ભાવશ્રુત બરાબર હોય તો જીવ ક્યાંય ભૂલ ખાય નહીં. ભૂલ એની થાય છે ભાવશ્રુત. પણ ભાવશ્રુત તને મળે છે ક્યાંથી? દ્રવ્યશ્રુત માટે. ભાવશ્રુતને આપણે મેળવવું હોય તો દ્રવ્યશ્રુત, અને દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રો, જ્ઞાની પુરુષના વચનો, સત્પુરુષનો બોધ, એને કહેવાય દ્રવ્યશ્રુત. પછી ગમે તે નવલકથાની ચોપડી છે એને દ્રવ્યશ્રુત ન કહી શકાય. તો આત્મા ક્યાંથી, કર્મ ક્યાંથી, બંધ શું, સંવર શું, આશ્રવ શું, નિર્જરા શું, આ બધું ક્યાંથી સમજો? તો શાસ્ત્રોમાંથી. એ શાસ્ત્રો દ્રવ્ય શું છે, પણ સમજો ઊંધું. તારા હાથમાં શાસ્ત્ર આવ્યું, તું વાંચી ગયો, તે અભિપ્રાયથી એના અર્થ કાઢ્યા, તો એ દ્રવ્ય શ્રુતના અર્થ કરવામાં ભૂલ થઈ. સંગતિ ન મળી, શબ્દ મળ્યા, શબ્દ મળે અને સંગતિ ન હોય તો એ શબ્દનો પણ વિપરીત અર્થ થઈ શકે, એ અજ્ઞાનમાં પણ ફેરવાઈ શકે છે. કારણ કે શબ્દમાં જ્ઞાન નથી, શબ્દના આશયમાં જ્ઞાન છે, એના રહસ્યમાં, એના મર્મમાં છે. શાસ્ત્રમાં ધર્મ કયો છે? મર્મ સત્પુરુષોના હૃદયમાં છે. એ ત્યાં સુધી માટે સત્પુરુષ એક લિંક કીધી. એ લિંકને કારણે જીવને આ જે દ્રવ્ય સ્રોતમાંથી ભાવશ્રુત કરવા માટે જે એને અર્થ સમજણ મળે છે એ મળે. પણ એ જો ન મળે, વિપરીત સમજણ મળે, વિપરીત સમજણ પોતે મેળવી લે, પોતાની મેળે, અથવા કોઈ કુગુરુ મળી ગયા, તથાકથિત જ્ઞાની મળી ગયા, યોગ્ય પ્રમાણમાં જ્ઞાની ન હોય અને એણે જુદા અર્થ બેસાડી દીધા, જુદો મત દ્રઢ કરાવી દીધો, માન્યતા દ્રઢ કરાવી દીધી. લખ્યું છે કે શાસ્ત્રથી જ્ઞાન પણ મળે અને શાસ્ત્રમાંથી સંપ્રદાય પણ એમાંથી જ થાય છે. તો સંપ્રદાયો મત મતાંતરો શેમાંથી વધ્યા? એનો આધાર બધા શાસ્ત્રો જ આપે છે. અમારો મંથ જુદો, અમારી માન્યતા જુદી, અમારો સંપ્રદાય જુદો. શું ભાઈ તમારું જુદું? મહાવીર તો જુદા નથી. ક્યાં જુદા પડ્યા તમે? આ પોતાનો જે સમજાવનાર જે ગુરુ છે, સંપ્રદાય ઉભો થયો વ્યક્તિથી. ત્યાં સંપ્રદાયો બધા વ્યક્તિ આધારિત હોય છે, તત્વ આધારિત નથી હોતા. પછી તત્વના એને લેબલ ચડાવવામાં આવે છે અને જીવને દ્રષ્ટિ રાગ થાય એટલે લેબલને બસ અમારું જ સાચું. અહીંયા અમારે જે થાય છે બધું બહુ સરસ. ટૂંકી દ્રષ્ટિ સંકીર્ણ થતી જ જાય, નેરો થતી જ જાય. આંખના રોગની અંદર એક મોતિયો કહેવાય અને બીજો કાળો મોતિયો કહેવાય. ડોક્ટર આપણે આજ તો નથી આવ્યા. આપણે કાળો મોતિયો એટલે શું? હે, મૂળભૂત વાત પકડાય છે. કાળો મોતિયો એટલે ગ્લુકોમા, અને ગ્લુકોમા ઝામર એને શું થાય છે? એની અંદર પરિણામ શું થાય ખબર? દ્રષ્ટિનું બ્રોડનેસ છે ને એને પાઇપ વિઝન કહેવાય, ટ્યુબ વિઝન કહેવાય. ધીરે 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 કરતા એની શું થાય કે પછી ભૂંગળીમાં જેમ આપણે નજર નાખી અને સામે એવી જ દેખાય, આજુબાજુના આ બધા 30 અંશે ન દેખાય, 60 અંશે ન દેખાય, 90 અંશે ન દેખાય, 180 અંશે ન દેખાય. આજે આપણને બધું દેખાય. ત્યારે જેને ઝામર ગ્લુકોમાં વધતું જાય એમ એને ટ્યુબ વિઝન થતું જાય, ભૂંગળી જેવી એની દ્રષ્ટિ થતી જાય. માત્ર સામે પદાર્થ હોય તો જ દેખાય અને ઝાંખો થતો જાય ધીરે ધીરે. એનું ટેસ્ટિંગ લે ત્યારે તમે જયારે જોતા હો તો ખ્યાલ આવે. ઠીક છે, પણ બધાને કઈ અનુભવ કરવાની જરૂર નથી. એમ આ સંપ્રદાય શું છે? ટ્યુબ વિઝન છે. આ શાસ્ત્રની અંદર જે આખું કીધું છે એ બ્રોડ વિઝનની બદલે આખો અનેકાંત માર્ગ. એટલા માટે તો જૈન દર્શનમાં પહેલા કીધું કે જોજો આ માર્ગ અનેકાંતનો છે. જાણે અજાણે પણ ક્યાંય એકાંત પકડી શકાય નહીં, પકડાઈ જવું જોઈએ નહીં. એકાંત પકડાયું હોય તો એને અનેકાંતમાં સમજાવવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો. કેમ કે એકાંતે કોઈ વાત કહી નથી, કીધી હશે તો પણ અપેક્ષા છે. તમે એ વાક્ય નહીં પકડી લેતા. આત્મા સક્રિય કે અક્રિય? હાયલું માનવા તૈયાર નહીં, પતી ગયું. આમ કીધું છે, પણ કૃપાળુ દેવ કે છે કે શું કામ કીધું છે? કઈ અપેક્ષા એ કરી છે? આત્મા નિત્ય કે અનિત્ય? આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય એ પલટાય, બધી રીતે કહ્યું છે. હવે આમાંથી એક શબ્દ પકડી લીધો અને એ શબ્દ પકડીને એનો આગ્રહ એટલો બેસાડી દીધો, પછી એના ચેલકાઓ ભેગા થયા. એ મહાભયાનક ગુરુ કરતા પણ, કેમ કે હંમેશા ચા કરતા કેટલી ગરમ, એટલે એને તો વાત એવી પકડી લીધી. તો સંપ્રદાયવાદનું ઝેર ક્યાંથી આવ્યું? જ્ઞાની પુરુષ કહે છે કે આ જ શાસ્ત્રો દ્રવ્ય શ્રુતમાંથી જ ભાવશ્રુતનું સર્જન થાય, પણ જ્યારે ન થાય એને યોગ્ય માધ્યમ ન મળે સત્પુરુષનું, સદગુરુનું આ માધ્યમ ન મળે તો એમાંથી મળતું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે. શુષ્ક જ્ઞાન એને કહ્યું કે શું ખોટું છે? બંધ મોક્ષ છે, કલ્પના, નિશ્ચય નહીં થી આત્માને બંધ છે. તો કે બસ, તો પછી નિશ્ચય નહીં થી તમને કીધું ને? પણ નિશ્ચય નહીં થી કીધું ને અપેક્ષાએ કીધું કે છતાંય પર્યાયમાં તું બંધમાં જ પડ્યો છો. આ અનાદિ જન્મ મરણ શેના થાય છે? આ ગતિનું આવાગમન શેનું છે? આ યોનિનું પરિભ્રમણ શા કારણે છે? આ ભવના ફેરા કેમ મળતા નથી? તો આ મુક્ત છો તો થયું શું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, એ પકડી લીધું. પણ શું ન કરે? તને ઉપકાર કોનો થાય કે એકબીજાના ઉપકારનું તો વેદન કરસ કે નથી કરતો? અને પાછું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે ને આખા કુટુંબને મેં ભલું કર્યું, હું નો તો દુઃખીને દાળિયા થઈ જાય બધા. પાછું બોલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કોઈ ઠેકાણું બોલવામાં, વિચારવામાં, વાતમાં, વિસંગત 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 આ શુષ્ક જ્ઞાન. એટલે સરસ શબ્દ મૂક્યો ત્યાં. અહીંયા કહ્યું કે આ જ્ઞાનમાં જે ભૂલ થાય છે એ આપણા કારણે થાય છે, આપણી વિપરીત સમજણના કારણે થાય છે, અને તેને કહેવાય છે શુષ્ક જ્ઞાન. એટલે શ્રુત ભાવ શ્રુત એટલે સમ્યક જ્ઞાન, દ્રવ્ય શ્રુત એ સમ્યક પણ હોય ને અસમ્યક પણ હોય, અને ત્રીજું શુષ્ક જ્ઞાન એ તો અસમ્યક જ છે, એમાં કોઈ સમ્યકપણાનો કોઈ વાત રહેતી જ નથી. તો આ જ્ઞાનના ત્રણ પ્રકાર એ પણ અહીંયા મુનિશ્રીએ કેવી છણાવટ કરી છે. આગળ
કોને કહેવાય છે ક્રિયા? જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનને અનુરૂપ રાગાદીનો ત્યાગ કરીને શુદ્ધ આત્મા પરિણીતિનું પ્રવર્તન તેને કહેવાય છે ક્રિયા. આ જૈન દર્શનની અલૌકિક વાત છે. તમે માનો છો કે બહારમાં જે કરીએ છીએ તે ક્રિયા, અંદર જે બોધ થયો જ્ઞાન થયું એ પોતે નક્કી કરી આપ્યું, તેને અનુરૂપ જીવન જીવવું પડે ને. જ્ઞાનને અનુરૂપ રાગાદીનો ત્યાગ કરીને, દેહાદી પરવસ્તુની આસક્તિનો ત્યાગ કરીને, વિકારોનો ત્યાગ કરીને, અને કર્મના સહયોગથી જે સહયોગો ઉભા થયા છે તે સહયોગોનો આસક્તિનો ત્યાગ કરીને શુદ્ધાત્મા પરિણીતિનું પ્રવર્તન તેને કહેવાય છે ક્રિયા. આસક્તિનો ત્યાગ થશે તો સ્વરૂપમાં રમવાનું થશે, એમને એમ સ્વરૂપમાં રમવાનું નહીં થાય. માત્ર આંખો બંધ કરવાથી સ્વરૂપમાં રમવાનું નહીં થાય, આંખો બંધ કર્યા પછી વધારે દેખાશે. આંખો બંધ નહીં હોય તો મુંબઈ દેખાય, પણ આંખો બંધ કરશો તો આખો અમેરિકા દેખાશે, કારણ દીકરો ત્યાં બેઠો છે ને. માત્ર આંખ બંધ કરવાથી કામ નહીં થાય. એક અપેક્ષા એ વિચારીએ તો ત્યાગ એટલે છોડવાનું છે જ નહીં, કારણ કે તમારું છે નહીં. બનારસ દાદા કહે છે કે ધોબીને ત્યાં ચાદર ધોવા આપી અને ભૂલમાં બીજાની ચાદર આપણે ત્યાં આવી ગઈ, આપણું નામ નથી લખ્યું, પણ દાદાજી એવું નામ લખ્યું છે તેથી ખબર પડી જાય કે આ ચાદર આપણી નથી. દાદાજી ફરતા ફરતા આવે એ પૂછે કે મારી ચાદર તમારે ત્યાં આવી છે, આપણે ચાદર આપી દઈએ એમાં શું ત્યાગ કરો? ચાદર પોતાની હતી નહીં અને છોડી દીધી, એમાં નવાઈ શું કરી? ફરી તમારું છે નહીં અને આસક્તિ છોડી, તેમાં શું નવાઈની વાત? આ જગતમાં પદાર્થો તમારા છે નહીં તો તમે ત્યાગ કરવામાં કેમ ગર્વ અનુભવો છો? તમારું છે જ નહીં ત્યાં ત્યાગ કરો. તારું નથી તેમાં તારી આસક્તિ છે, તારું મમત છે, તારી મૂર્છા છે, તેથી તું માત્ર એની સાથે સંબંધ જોડે છે. તાર બાંધે છે, સાગર બાંધે છે, તેની સાથે તન્મય થાય છે, સદાકાર થાય છે. અને મારું મારું એ પ્રમાણે તું કહે છે, પણ તારું છે શું? મૃત્યુ આવતા શરીર સંપત્તિ બધું નહીં પડ્યું રહેશે.
વાંચવાનું ચાલુ રાખો. આગળ
સાવ સોનાના સાંકડા પેરણ, નવ નવા વાઘા, ટોળું વસ્ત્ર એના કરમનું દેતો શોધવા લાગ્યા. એકરે દિવસ એવો આવશે, 300 વર્ષ પહેલા ઉષા વિજય ઉપા યશો વિજયજી મહારાજે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર સ્વામીને વિનંતી કરતા કહ્યું કે ધૂમધામે તમાધમ ચલી નાન મારક રહ્યો દૂર રે. સ્વામી સિમંદર વિનંતી સાંભળો મારી દેવ રે. પ્રભુ, આ ભરત ક્ષેત્રમાં બાહ્ય ક્રિયાઓ ઘણી થાય છે, પરંતુ જ્ઞાન માર્ગ કોણ થતો જાય છે? દેહાદી પર વસ્તુનો ને રાગાદીનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ પરિણીતીએ પ્રવર્તું તેને નાની પુરુષો ક્રિયા કહે છે. તો શું કરવાનું આવ્યું? જેમ છો તેમ, જેવા છો તેવા, તમે જે છો તેનો અનુભવ કરો. તમારા જે ગુણો છો તેને ભોગો અને તમે જ્યાં છો ત્યાં આવી જાઓ. વ્યવહારમાં દીકરાને જણાવો છો ને કે બેટા અમારી ભૂલ થઈ, અમે ઉતાવળ કરી, તને કેવું ન જોઈએ પણ કહી દીધું, બોલવું ન જોઈએ પણ બોલી ગયા, પણ દીકરા હવે તું ઘેર આવી જા. નાની પુરુષો કહે છે કે તું ઘેર આવી જા, તારું ઠેકાણું બહાર નથી, તારું ઠેકાણું શુદ્ધ આત્મા છે.
રાગ દેહાદી ભાવ અને એની આસક્તિ મહત્વનું રાગ
દેખાતી ભાવ અને એની આસક્તિ મમત્વનો ત્યાગ કરી શુદ્ધ આત્મ પરિણતિએ પ્રવર્તવું એ ભાવ ક્રિયા છે અને એમાં જે મદદગાર થાય, નિમિત્ત રૂપ થાય, સહાયક બને, પુષ્ટિ આપે, આલંબન રૂપ થાય એવી જે ક્રિયા તેને કહેવાય છે દ્રવ્ય ક્રિયા. જેમ કે સામાયિક, ચતુર્વિંશતિ, સ્તવ, દેવવંદન, ગુરુવંદન, પચખાણ, ગુરુભક્તિ, સેવા, તીર્થયાત્રા, પૂજાપાઠ આ દ્રવ્ય ક્રિયા છે. તે આત્મપરિણતિરૂપ ભાવક્રિયામાં મદદરૂપ થાય છે. સામાયિક ક્ષમતા સ્વરૂપ આત્મપરિણતિરૂપ ક્રિયાના ટેકામાં છે. પ્રતિક્રમણ પાપથી પાછા ફરવા સ્વરૂપ આત્મપરિણતિરૂપ ક્રિયાના ટેકામાં છે. દેવવંદન આત્મપરિણતિરૂપ ક્રિયાના ટેકામાં છે. દેવવંદન કરતા કરતા તમારો ઉપયોગ બહારથી ખસ્યો અને અંદરમાં ઠર્યો તો જ ખરું દેવવંદન. ઉપયોગનું સ્વરૂપમાં ઠરવું તેનાથી બીજું મોટું કોઈ કામ નથી. એ ઉપયોગ અંદર ઠરતો નથી અને એની બહાર જવા દેવો નથી. એ માટે વચલી જે અવસ્થા તેને કહેવાય છે દ્રવ્ય ક્રિયા. જ્ઞાની પુરુષોએ તેના માટે આવશ્યક શબ્દ વાપર્યો છે. સામાયિક, ચતુર્વિંશતિ, સ્તવ, વંદન, પ્રતિક્રમણ, આયોત્સર અને પચખાણ આ છ આવશ્યકોમાં તમામ અનુષ્ઠાનો સમાઈ જાય છે. બાકી બધી પેટા શાખાઓ છે. જગતમાં ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. ચંદ્રભાગા નદીના કાંઠે પંઢરપુર મોટું તીર્થ છે. મહાસુદ પૂનમે ત્યાં મોટો મેળો ભરાય છે. લાખો માણસો આવે છે. તમે જુઓ તો હજારો માણસો ઊભા હોય, નાતા હોય, ગાતા હોય, ભજન કરતા હોય, આળોટતા હોય, પૂજા પાઠ કરતા હોય. ત્યાં પંઢરપુરના વિઠોબાજી વિઠ્ઠલનાથ ભગવાન પાસે નારદજી ફરતા ફરતા આવ્યા. આ ઘટના ઘટી કે ન ઘટી તેમાં ન પડશો, પણ વાત સમજો. નારદજી વિઠોબાજીને કહે છે કે ઓહો, તમારો તો બહુ મોટો ઠાટ છે. આટલા બધા માણસો આપની ભક્તિ કરવા આવ્યા છે. આ કોલ્હાપુરના મહારાજા, આ સાંગલીના મહારાજા, આ મિરજના મહારાજા તથા આ મોટા મહાનુભાવો પંડિતો પણ છે. વિઠોબા કહે છે પાસે આવ, તને કાનમાં તને કાનમાં કહું, આ બધા આવ્યા છે તે પોતપોતાની ફાઇલ લઈને આવ્યા છે, મારા માટે આવ્યા નથી. આમાં કંઈ સમજાણું? જીવ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની ફાઇલ લઈને જાય. દીકરો નથી અને દીકરો આપે આ એમનું કામ છે? જીવ શું ધંધો માંડીને બેઠો છે? આ ક્રિયા નથી. આત્મપરિણતિરૂપ પરિણમનમાં સહાયક બને એવી જે ક્રિયા એને કહેવાય છે દ્રવ્ય ક્રિયા.
ફેર વિચારીએ, ભાવ ક્રિયા કોને કહેવાય? તો જ્ઞાનને અનુરૂપ રાગાદીનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિ રૂપ પ્રવર્તવું તેને કહેવાય છે ભાવ ક્રિયા. અને આ ભાવ ક્રિયાના ટેકામાં જે હોય તે દ્રવ્ય ક્રિયા. પરમાત્માની ભક્તિ ભાવ ક્રિયાના ટેકામાં છે. ભક્તિ કરતા કરતા નિર્વિકલ્પ અવસ્થા આવી જાય. સુલસા મહાવીરને યાદ કરતી હતી અને હાથની બંગડીઓ તૂટી જતી હતી. ચંદનબાળા રોય અને ભગવાન મહાવીર પધાર્યા. ભગવાનને 175 ઉપવાસ થયા છે ને તે ઉપવાસના પારણામાં માત્ર અડદના બાકડા, ન ગંઠોડાનું પાણી કે ન મગનું પાણી, ન લીંબુનું પાણી કે ન સૂઠની ગોળી. આપણા પારણામાં તો ઠાઠ હોય છે, બાદશાહી પારણું હોય છે. એક બહેન કહેતા હતા કે શ્રાવક છઠના પારણે છઠ કરે છે, બહુ સારું કરે છે, પણ તેમને છઠનું પારણું જ્યારે હોય ત્યારે આખું ઘર ટેન્શનમાં હોય. કારણ કે એકાદી વસ્તુ રહી જાય તો મોટો ક્લેશ અને કંકાસ થાય, કસાઈ થાય. પારણું પતી જાય એટલે અમને આનંદ આનંદ થાય, પછી જ અમે ખાઈએ. આને શું કહેવું? માટે શાસ્ત્રોએ કહ્યું કે જે કોઈ અનુષ્ઠાનો ભાવક્રિયાના ટેકામાં હોય તેને કહેવાય દ્રવ્ય ક્રિયા. આવશ્યક અનુષ્ઠાન જે કહ્યા છે તે શાસ્ત્રની વિધિપૂર્વક કરવા અને સદગુરુની આજ્ઞાએ કરવા. શાસ્ત્રમાં સામાયિક, પ્રતિકમણ, કૌશક, કચખાણ આદિ દરેકની વિધિ બતાવી છે. આ ક્રિયાઓ કરતો હોવા છતાં એના અંદરમાં આત્મપરિણીતરૂપ પ્રવર્તના પરિણમન ન થાય તો એને ક્રિયાજળ કહે છે. દ્રવ્યશ્રુત, ભાવશ્રુત, દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાના સમન્વયથી આશ્રવનો નિરોધ થાય. એકલા જ્ઞાનથી પણ નહીં ચાલે અને એકલી ક્રિયાથી પણ નહીં ચાલે. બંને સાથે હોવા જોઈએ અને એક જ ટાઈમે જોઈએ. રોટલી આજે ખાઓ અને શાક આવતીકાલે ખાઓ, ભાત પરમ દિવસે અને દાળ ચોથા દિવસે, એ કાંઈ જમવાની રીત છે. થાળીમાં બધું જોઈએ. તમે સાધના કરવા બેસો તો જ્ઞાન પણ જોઈએ અને ક્રિયા પણ જોઈએ, ભાવશ્રુત પણ જોઈએ અને દ્રવ્યશ્રુત પણ જોઈએ, દ્રવ્યક્રિયા પણ જોઈએ ને ભાવક્રિયા પણ જોઈએ. એ હોય તો આશ્રમનો નિરોધ થાય. અનંતકાળમાં આ મેળ નથી પાડ્યો, તાળો નથી મેળવ્યો. જ્ઞાન હોય તો ક્રિયા ન હોય અને ક્રિયા હોય તો જ્ઞાન ન હોય. આ બધો ગોટાળો કાઢી નાખવો પડે.
બસ ક્રિયા શું એ સમજાવી. જ્ઞાનની કેટલી અદભુત વાત થઈ. અને અત્યારે આ બધી આપણે બે ત્રણ પાના વાંચ્યા એમાં ક્રિયા, દ્રવ્ય ક્રિયા, ભાવ ક્રિયા અને જળ ક્રિયા, કેવી વાત મુનિશ્રીએ ઉત્કૃષ્ટ રીતે આપણને મૂકી કે દ્રવ્ય ક્રિયા કોને કહેવાય, ભાવ ક્રિયાને અનુરૂપ. એ ભાવ ક્રિયામાં રહેવા માટે જે સાધન છે, જે વ્યવહાર કીધો છે તીર્થંકરો એ, કે ભાઈ તારે આ તારા હૃદયમાં ભાવ છે, બોધ પામ્યો છે. તો બોધ પામ્યો છે એટલે અંદર ભાવ ક્રિયા શરૂ થઈ છે. રાગ નથી, સમતાનો ભાવ છે, એ પોતાના સ્વરૂપનો જ્ઞાન ગુણનો ભાવ છે. એને મદદમાં થાય એવા બધા ચૈત્ય વંદન, પ્રતિક્રમણ, ગુરુ ભક્તિ, દેવ ભક્તિ, જીન ભક્તિ, આ બધી ક્રિયાઓ અંદરના ભાવને વ્યવસ્થિત રાખવા, એને માટે બધી દ્રવ્ય ક્રિયા કીધી છે. એ જો ન હોય અંદર ભાવ ક્રિયાના અભાવમાં થતી દ્રવ્ય ક્રિયા તો જળ ક્રિયા. આ ક્રિયા જળ કીધા એને, અંતર ભેદ ન કાય. કેટલો જ્ઞાન શું, ક્રિયા શું, અને એ જ્ઞાન ક્રિયાનો મેળ નથી પડતો. અત્યાર સુધી તાળો નથી મળતો આપણો. અને આ બધું ન મળવાનું કારણ સાચી સમજણ ન આવે. આ કોઈ કોઈ બહુ કઠિન વાત છે એવું નથી, કોઈ બહુ છુપી વાત છે એવું નથી, છે બધું પ્રગટ, પણ એને લક્ષમાં આવતું નથી. એ તો અનાદિના અજ્ઞાનના સંસ્કાર જીવના છે. પણ આ કામ સદગુરુનું છે, આ કામ સત્પુરુષનું છે, આ કામ ઉપદેશકનું છે. પણ હવે જ્યાં ભૂમ્યા જ રસ્તો ભૂલા હોય તો જીવને માર્ગ કોણ બતાવે, પોતે સ્વયં અથડાતા હોય. એટલે કૃપાળુદેવે કીધું કેટલો 172 ના પત્રમાં કે પોતે શંકામાં ગોથા ખાતા હોય, ગડકા ખાતા હોય અને આત્મજ્ઞાનની મોટી મોટી વાતો કરે. તો કે આવા બધા એનાથી જીવને જે સંકલન થવું જોઈએ, મેળ પડવો જોઈએ, એ સમાધાન મળતું નથી. સાચા સમાધાનનો અભાવ આજે આપણા સંપ્રદાયોની અંદર અને આવા ઉપદેશકોની અંદર જો મતાંતતા આવે, જો આવો એકાંત દ્રષ્ટિકોણ આવે તો આ ગરબડ થવાની સંભવ છે. કે છે અહીંયા કે આ બધું પરિણામન આત્મ પરિણીતરૂપ જો ક્રિયા ન થાય તો એ બધી ક્રિયા જળ કહેવાય છે. અને આ બધી રીત છે કે બધું સાથે જોઈએ, ભાવ ક્રિયા, દ્રવ્ય ક્રિયા, ભાવશ્રુત, દ્રવ્ય શ્રુત, આ બધું સાથે જોયું. રોટલી દાળભા શાક સાથે જોયું. સરસ ઉદાહરણ આપ્યું, આજ ખાઈશ, કાલ ખાઈશ, આમ કરીશ, તેમ કરીશ, પેલા તું જ્ઞાન લઈ લે, પછી તું આમ કર. નહીં, જેટલું જ્ઞાન થાય એટલું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, પણ પૂરું સમજી લે પછી આચરજે. ત્યાં ત્યાં જે સમજાયું છે તે આચરણ. તો જે સમજાયું પેલું ભાવશ્રુત થાય છે. ભાવશ્રુત એ આવે છે કે હું શરીરથી જુદો, અંદરમાં રહેલા વિભાવોથી જુદો અને બહારમાં રહેલા સંયોગોથી જુદો. આવું જે જ્ઞાન થવું, આવો જે બોધ થવો, એ આપણું ભાવશ્રુત છે. એ ભાવશ્રુત આવ્યું દ્રવ્ય શ્રુતમાંથી આવ્યું. એ દ્રવ્ય શ્રુતમાં આપણી મેળે પોતાના ડાપણથી સ્વચ્છંદથી નથી આવ્યું, અને આવે તો ન આવી શકે, એકાંત થાય. તો એમાં કોઈ સદગુરુ સત્પુરુષ આવા ગીતાર્થ જ્ઞાની પુરુષ મળ્યા અને એને આ દ્રષ્ટિ બંધાવી. એણે કહ્યું કે વિતરાગના વચનો તો ઘણા મળશે, પરસ્પર વિરોધી પણ મળશે. પરસ્પર વિરોધી બોધ મળે ક્યાંય મૂંઝાવું નહીં. કહ્યું મનસુખલાલ સૂર્યરામ ત્રિપાઠીને કે તર્ક અને કુતર્કના આધાર ઉપર ચાલવું હોય તો હું કુતર્કના બળથી આખા જૈન મતનું ખંડન કરી શકું, એટલી તાકાત છે મારા. પણ એમાં કલ્યાણ આ આપણને સમજાતું નથી કે પુરુષ કઈ દશાનો છે. તર્કથી ચાલવું છે તો જૈન મતનું ખંડન કરી શકું એમ છું, પણ એમાં કલ્યાણ નથી. અનેકાંત પરસ્પર વિરોધી વાતો શાસ્ત્રમાં મળે તો પણ એને યુક્તિ સંગત અને સંગતિ કરવી, આ કામ સદગુરુ નથી. આ એની દ્રષ્ટિ છે, ઉપદેશકની આ દ્રષ્ટિ હોવી જોઈએ કે વાતને સંગતિ કરવી, સંદર્ભ આપવો, અપેક્ષા બતાવવી, હેતુ કેવો, મર્મ પકડવો, આશય સમજવો, રહસ્ય પકડાવવું અને એની સાથે એનું બરોબર સુયોજન કરવું. એનાથી એને વાતની તત્વ બરોબર પકડાઈ જાય એટલે એને ભાવશ્રુત મળશે. દ્રવ્ય શુદ્ધથી ભાવશ્રુત મળશે, શુષ્ક જ્ઞાન નહીં મળે. એટલે હવે જેની પાસે ભાવશ્રુત બરોબર છે એને અંદર ભાવક્રિયા શરૂ થશે કે એના પ્રમાણે જ વર્તન કરવું. હવે અંદરમાં જેવા શુદ્ધ ભાવો છે એના પ્રમાણે જ વર્તવું, પણ સંસારના જીવનની અંદર વર્તાતું નથી અને મારે મારી આ ભાવશ્રુતની ક્રિયાને કરવી છે. એટલે દ્રવ્ય ક્રિયા જ્ઞાનીઓએ આપી કે તો જો સંસારમાં જ આખો દિવસ પ્રવૃત્તિમાં રહીશ તો સંસારની પ્રવૃત્તિ તારા ભાવ ક્રિયાને કરવા નહીં દે, માટે તારી ભાવ ક્રિયા માટે થઈને તારે આ બધી આવશ્યક ક્રિયાઓ શબ્દ મૂક્યો આવશ્યક. એટલે કૃપાળુ દેવે પણ પ્રતિક્રમણને આવશ્યક કીધું. પ્રતિક્રમણમાં છ તત્વ છે, એક છે પેલું સામાયિક છે, બીજું છે ચોવીસ સંતો એટલે દેવવંદન, વર્તમાન ચોવીસીના તીર્થંકરને નામ સહિત એનું સ્મરણ કરવું, એનું વંદન કરવું, એનું પૂજન કરવું, એની ભક્તિ કરવી, એ છે ચોવીસ સંતો ભાવસ્તવ. ત્રીજું છે ગુરુવંદન, જે ગુરુઓ પાસેથી જે જ્ઞાન મેળવીએ છીએ એમનું બહુમાન કરવું, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો આ બહુમાન કરવું. અને ચોથું કહ્યું પ્રતિક્રમણ, જે કંઈ પાપ ભૂલથી અભાનતાથી જે રીતે થાય છે પ્રમાદથી એની આલોચના કરી પ્રાયશ્ચિત લેવું અને ક્ષમાપના માગવી, આ પ્રતિક્રમણ ચોથું આવશ્યક છે. એની ત્રણ ક્રિયાઓ કીધી, આલોચના કરો, પોતે પોતાની આલોચના કરી, સ્વદોષની આલોચના. આજે આપણે 20 દોહા કીધા છે એના જેવું ઉત્કૃષ્ટ પદ નથી. રત્નાકર 25 આલોચનાનું પદ છે, પોતાની ભૂલોનો એકરાર છે અને એ પછી એનું પ્રાયશ્ચિત છે અને પછી ક્ષમાપના છે. અકરણનો નિયમ થાય કે હવે આવું મારાથી ફરી ન થાય, આવો ભાવ અંતરમાં વેદે એ ક્ષમાપનાનો ભાવ છે. અને ત્યાર પછી કૌશલ, કૌશલ એ પ્રાયશ્ચિતના ભાગરૂપે ક્રિયા કીધી છે કે ભગવાનનું સ્મરણ કર, 4 લોગસનો કર, 12 મહિનાના પાપ આલોચવા હોય તો 20 લોગસનો કર. એટલે કૌશકમાં પણ એવી મર્યાદા આપી છે કે જાજો સમય પ્રભુના ધ્યાનમાં સ્થિર રહે. અને કાયોસર્ગ એટલે કાયાને ભૂલીને કર, કાયાથી પર થઈને કર, કાયાની ઐચ્છિક ક્રિયાને સમાપ્તિ કર, અનૈચ્છિક ક્રિયા ચાલવાની છે એનો આગાર લઈ લે. અનથની અંદર આગાર છે કે જે ક્રિયા ઉપર મારો કોઈ વશ નથી, ચયાપચયની ક્રિયા ચાલે, રક્ત શુદ્ધિની ક્રિયા ચાલે, હૃદયના ધબકાર ચાલે, ચાલ્યા કરશે, એના ઉપર મારો કોઈ બસ કંટ્રોલ નથી તો એના આગાર છે. પણ હું હાથ હલાવું કે ન હલાવું, પગ ઘોડાની જેમ ઉભો રહું કે ન રહું, આમ કરું તેમ કરું, મચ્છર ઉડાડું, આંખોની અંદર ડાફોડિયા મારું ચારે બાજુ, આ બધી ઐચ્છિક ક્રિયાઓ છે. એના માટે પ્રતિબંધ છે, કાયાથી પર થઈ અને સર્ગો યોગ, એ યોગ કાયો સર્ગ. પછી એને પ્રત્યાખ્યાન કે આ ફરી ન, એ અકરણનો નિયમ સમાના કરી અને ફરી એ આવી આવશ્યક કર્મ કૃપાળુ દેવે 40 મોક્ષમાળાના પાઠમાં આજ્ઞા રૂપે કીધું કે જે જિનેશ્વરની આજ્ઞા છે, જે આચરણ સૂત્રની અંદર શ્રાવકોને અને સાધુઓને પણ આ આજ્ઞા છે કે રોજ કરું, એટલે એના આધાર ઉપર જ આપણે આ ભાવ પ્રતિક્રમણની રચના છે. કેમ કે કૃપાળુ દેવે કહ્યું કે સમજીને કરવું, સમજાય એવી ભાષાથી કરવું, પ્રણિધાનપૂર્વક કરવું, એને પણ પ્રતિક્રમણ કહેવાય. આપણને એ ભાષાને પણ એ ભાવ પકડાય, અને જીનેશ્વર વાણીના એક શબ્દો, તો કૃપાળુદેવની વાણી એ પરમાત્માની વાણી છે. એની ગાથાઓ આપણે મૂકી છે બધી, બધા પાપ વિરમણમાં ગાથાઓ તો આત્મસિદ્ધિની જ છે, તો પરમાત્માની જ વાણી છે. તો આ ભાવ પ્રતિક્રમણ આપણે ન કરવું. આવું કેટલાના મગજની અંદર એવું બેસી ગયું, ભૂત બેસી ગયું છે, આ એકાંત, આ શુષ્ક જ્ઞાન, આ જળ કે ભાઈ કર, તારા ભાવની શુદ્ધિ માટે કરવાનું કહ્યું છે તો કર, તું પ્રણિધાનપૂર્વક કર, સમજપૂર્વક કર, ઉપયોગપૂર્વક કર, શાંતિથી કર. આ બધા શબ્દો કૃપાળુદેવે લખ્યા છે 40મા પાઠમાં, પણ આપણે આ વાંચે નહીં. એટલે એમાં કહ્યું છે કે હવે આશ્રવને રોકવો છે, પાપોને રોકવા છે, તો આ ક્રિયાથી જ રોકાશે. જે પ્રશ્ન હતો નેહલનો કે સંસારમાં રહીને આ શું કરવું, કેવી રીતે જાળવવું, મારા ભાવ સ્વરૂપને જાળવવું છે, મારી ભાવ ક્રિયાને જાળવવું છે, તો દ્રવ્ય શુદ્ધિ ભાવ સ્વરૂપને શુદ્ધ કર અને દ્રવ્ય ક્રિયાથી ભાવ ક્રિયાને સંયમમાં રાખ. તો આ સમ્યક ક્રિયા અને સમ્યક જ્ઞાન થયું, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ મોક્ષનો માર્ગ થશે એ કયો છે. આગળ આપણે પૂરું કરી લઈએ જરા, નહીં થાય ચાલો કાલ લઈશું. કઈ
આ તો પરિણતિ 38મા પાના ઉપર જે ક્રિયાનો એક લીટીમાં જે અહીંયા લીધો, એ કોને કહેવાય ક્રિયા? જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનને અનુરૂપ રાગ આદિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિને પ્રવર્તવું, તેને કહેવાય ક્રિયા. ભાવ ક્રિયા ધર્મ ક્રિયા બધું આમાં આવી ગયું, પણ આ આત્મપરિણતિ પ્રવર્તવું એટલે બહુ વાત બેસતી નથી. કેવી રીતે આત્મપરિણતિ પ્રવર્તવું એટલે શું હોય?
એટલે ભાવ ક્રિયા તો
એને કેમ સમજ્યું એ તો આપણે વિવેચનથી થોડુંક લક્ષમાં આવે, પણ અહીંયા કંઈક કહેવા એવું માગે છો. પછી એ જ પેરેગ્રાફમાં નીચેની રીતી આપી, સંયોગોનો આશક્તિનો ત્યાગ કરીને, સંયોગોની આશક્તિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ પરિણીતિનું પ્રવર્તવું તેને કહેવાય છે. આ બે વાતનો કંઈક આમ એક થોડીક સ્પષ્ટતા નથી મળતી. જ્ઞાન તો થયું કે આત્મા છે, વિભાવ રૂપ નથી, વિકારી રૂપ નથી, દેહ રૂપ નથી, સંયોગ રૂપ નથી, આ જ્ઞાન થયું. એને અનુસાર ક્રિયામાં પ્રવર્તન કરવું છે તો શું કરવાથી થાય?
એમાં કોઈ દ્રવ્ય ક્રિયાનો અભાવ છે. આજે વાત મૂકી છે, જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને, દેહાદિ પર વસ્તુની આસક્તિનો ત્યાગ કરીને, વિકારોનો ત્યાગ કરીને અને કર્મના સંયોગોથી જે સંયોગો ઉભા થયા છે તે સંયોગીનો આસક્તિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મ પરિણતિનું પ્રવર્તવું તેને કહેવાય છે ક્રિયા. તો ધ્યાન યોગ છે એ ક્રિયા છે. એમાં કોઈ દ્રવ્ય ક્રિયા થતી નથી, છતાં એ ક્રિયા એટલા માટે છે કે સ્વરૂપમાં સ્થિર રહેવાની ક્રિયા છે, સ્વરૂપમાં પરિણિત રહેવાની ક્રિયા છે. અને એ પરિણિત રહેવામાં એને કરવું શું પડે છે? તો રાગને પણ જુદા રાખવા પડે છે, સંયોગોની આસક્તિને પણ જુદી રાખવી પડે છે. તો જે રીતે બોધે નક્કી કરી આપ્યું એ રીતે પ્રવર્તન કરવું છે.
હવે જો સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, એક વખત સમજી લે, જો સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તો પછી ત્યાં કોઈ ક્રિયા જ નથી રહેતી.
એ ભાવ ક્રિયા રહી છે એટલે સ્વરૂપમાં સ્થિર છે.
એને પછી ક્રિયા કહેવાય?
એને આ ક્રિયા છે. અરે આત્મા પોતાના સ્વભાવનો કરતા છે, આત્મા સક્રિય છે. વર્તે નિજ સ્વભાવમાં કરતા આપ સ્વભાવ, ભાવ ક્રિયાથી એ પોતે પોતાના સ્વરૂપમાં સ્વરૂપનો કરતા છે. સ્વરૂપનો ભોગતા ક્યારે બને? સ્વરૂપનો કરતા હોય તો જ સ્વરૂપનો ભોગતા બને. તો એ ત્યાં સ્વરૂપનો કરતા છે, અને સ્વરૂપનો કરતા એટલે શું છે? ભાવ ક્રિયાનો કરતા છે. એ ભાવ ક્રિયાનો એને પોતાના ભાવ ક્રિયાના સંરક્ષણ માટે દ્રવ્ય ક્રિયાનો આશરો લેવો પડતો નથી. કે ચૈત્ય વંદન કરીએ, જીનેશ્વરની ભક્તિ કરીએ, કે જેથી કરીને આપણા પરિણામને જેવા છે એવા જાળવી રાખીએ, પણ એ નથી થઈ શકતું તો દ્રવ્ય ક્રિયા કરે. આમને તો એ ધ્યાનના યોગની ક્રિયા શું છે, સમાધિની ક્રિયા શું છે, એ કોઈ મૂઢતા નથી. એટલે આત્મા કોઈ જેને આપણે કહ્યો છે વેદાંતની અંદર કુટસ્થ, એ કુટસ્થ નથી અને મૂઢ પણ નથી. એ પોતાની ભાવ ક્રિયાનો કરતા છે, સ્વરૂપનો કરતા છે. એ અહીંયા એ કહે છે કે શુદ્ધ આત્મ પરિણતિનું પ્રવર્તવું, શુદ્ધ બોધને અનુસાર આત્મ પરિણતિનું પ્રવર્તવું. આત્મ પરિણતિ છે, એ પ્રવર્તે છે અને પ્રવર્તન રહ્યા કરે છે. એ છેલ્લું એની સિદ્ધ અવસ્થામાં પણ આ ક્રિયા ચાલુ છે. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ, પોતાના પરિણામનો એ કરતા છે અને પોતાનું પરિણામ એટલે જે એને શુદ્ધ આત્મ પરિણતિ બોધને કારણે થઈ છે એનો એ કરતા છે, અને કરતા છે એટલે ભોગતા છે, ભોગતા છે એટલે સાદી અનંત અનંત સમાધિ સુખનો એ ભોગતા છે. જ્ઞાનની ક્રિયા, જ્ઞાનની ક્રિયા વિચારથી બોધથી જ્ઞાન થયું એની ક્રિયા ચાલે છે. એટલે નિર્વિકલ્પ અવસ્થાની ક્રિયા છે. હા, વિચાર તો વિચાર ગયો એટલે વિકલ્પ ક્યાં સુધી છે?
શંકા હોય ત્યાં સુધી,
વિચાર હોય ત્યાં સુધી. વિકલ્પ ને આધાર શેનો છે? વિચારનો.
વિચારનો કે શંકા?
એ નિર્વિકલ્પ થયો તો વિચાર છૂટી ગયા બધા. નિર્વિચાર થયો, નિર્વિકલ્પતામાં નિર્વિચારતા સમાઈ ગયા. હવે આપણે આગળ કાલે જે લેવાનું છે એ પેલું 1.5 પાના જે છે એ લઈ લઈશું. આજે કઈ વાંધો નહીં, ઉતાવળ આપણે કરવાની કઈ છે જરૂર નથી.
એક ભાગમાં નથી થાય, બે ભાગમાં કરવું પડે જરા શાંતિથી થાય છે.
ના ના, બરોબર છે. આપણે જે નક્કી કર્યું છે અને ઉષ્માબેન કીધું છે 5 વર્ષ થાય તોય
આપણને ચિંતા નથી. અમને છો
ના ના કાય, બરોબર છે. એટલે મેં આજ ઘડિયાળ કાઢીને આ મૂકી દીધી, કેમ કે આમ નજર જતી નથી. ના ના ના, કેવું જરૂર.
ના ના,
હાથ ઊંચો કરવો,
હાથ
કહેવાનું. એ પણ એક અનુશાસન નિયમ છે, કેમ કે નહીતર પરિણતિ બદલાઈ જાય.
સો શંકા ચહે એ નર હે સદ જાનમયુદમય પ્રણમો પદ છે વર છે પ્રણમો પદ છે વર છે પરમ કૃપાળુ જય મહાવીર સ્વામી ભગવાન જય.